સનત નિશાંત અંતરીતુમાં
මම අපේ ෆීල් මාෂල් තුමා වගේ මේ කඹේ කඩා ගන්න ලෑස්ති වෙන්නේ නැහැ. කඹේ කඩා ගන්න ලෑස්ති වෙන්නේ නැහැ. මම හැබැයි එතුමා මේ මාධ්‍ය දෙතුන් පළක කියලා තිබුණා. මේ මේ අවස්ථාවක් ලැබිච්ච නිසා මේකත් කියලා මම කතාව පටන් ගන්න එක හොඳයි. මම පුත්තල මේ කසිප්පු කාරයෙක්. මම මගේ රස්සාව කිරුවේ මම කසිප්පු විකුරුපියෙක් කියලා. ඒ නිසා ඔබතුමා වලිගේ පාර පාගගෙන ඉන්නේ. ඒ නිසා වහාම වලිගේ බේර ගන්න කියලා ඔබතුමාට මම කියනවා. මම ප්‍රතිපත්තියක් හැටියට මගේ ජීවිතේ කවදාවත් මහත්ෙක් වගේ කටවහගෙන ඉන්න වාගේ හමුදාපතිකම තියාගන්න හමුදාපති හමුදාවේ මේ මේක පාර්ලිමේන්තු මහත්ෙක්වයි වාඩිලා ඉන්නේ එච්චරයි මෙතුමා සභාපතිතුමියනි ඔබතුමිය කටවහනද මම කටවස්සන්නද
ගරු මන්ත්‍රීතුමා මන්ත්‍රීතුමාගේ කතාව කරන්න
ගරු සභාපතිතුමියනි විශේෂයෙන්ම මෙතුමායි කතාවකට මම උත්තරයක් දීලා පටන් ගත්තොත් හොඳයි මෙතුමා මාධ්‍යයට කියලා දුන අවස්ථා කීපයකදී කියලා දුන සනත් නිශාන්ත කියන කසිපුකාරයෙක් කියලා ඒ නිසා මගේ ජීවිතේ මම කවදාවත් අරක්කු ටිකක් බොන කෙනෙක් නෙවෙයි බියර් වීදුරුවක් බොන කෙනෙක් නෙවෙයි සිගරට් එකක් බොන කෙනෙක් නෙවෙයි මගේ ජීවිතේ කවදාවත් කසිපුකාරයෙක් එළියට දාන්න කියලා ටෙලිෆෝන් කෝල් එකක් දුන්නු කෙනෙක් නෙවෙයි මගේ ජීවිතේ කවදාවත් ස්ත්‍රී දූෂකයෙක් එළියට දාන්න කියලා ටෙලිෆෝන් කෝල් එකක් දුන්න කෙනෙක් නෙමෙයි හොරෙක් මංකොල්ලකාරයෙක් බේරන්න ටෙලිෆෝන් කෝල් එකක් දුන්නයි කියලා පොලිසිය නිලධාරියෙක් මට කිව්වොත් චෝදනා කරොත් 21 අවුරුද්දක් මම ප්‍රාදේශීය මන්ත්‍රීවරයෙක්ගෙන් පටන් අරගෙන එදා 1997 අවුරුදු 20 දී 21 දී දේශපාලනය ආරම්භ කළා ප්‍රාදේශීය මන්ත්‍රීවරයෙක් හැටියට විපක්ෂ නායකවරයෙක් හැටියට පළාත් සභා මන්ත්‍රීවරයෙක් හැටියට දේවතාවක් පළාත් ඇමතිවරයෙක් හැටියට ඇවිල්ලා මෙතරට එනකන් මගේ ජීවිතේ කවදාවත් මම කසිපුකාරයෙක් කියලා දාන්න කියලා කවම දාවත් මම ටෙලිෆෝන් කෝල් එකක්වත් දීලා නැහැ ෆීල් මාෂල් තුමා. ඔබතුමා ඒක තේරුම් ගන්න. හරි? හරි. හරි. වාඩි වෙන්න. ඒ නිසා ඔබතුමා වලිගේ පාග ගන්න එපා. ඔබතුමා කඹේ කඩා ගන්න එපා. ඔබතුමාගේ ගමට තියාගන්න පාර්ලිමේන්තුවේ මහත්ෙක් වගේ වාඩි වෙලා ඉන්න කියන එක ඔබතුමාට පැහැදිලිව කියන්න ඕන. ඒ නිසා ගරු සභාපතිතුමියනි මම අද මෙතරට ආවේ මම කතා කරන්න සූදානම් වුණේ වයඹ පළාත් සභාවේ අමාත්‍යාංශ ගණනාවක් බාරව හිටපු ඇමතිවරයෙක් හැටියට සත්ව නිෂ්පාදන අමාත්‍යාංශය ගැන මේ සත්ව නිෂ්පාදන අමාත්‍යාංශය ගැන කතා කරද්දී ගරු සභාපතිතුමියනි රටේ කිරි නිෂ්පාදනයෙන් වයඹ පළාත තමයි කිරිවල දායකත්ව දෙන දෙවනි ස්ථානය ලංකාවේ වැඩිම කිරි නිෂ්පාදනය තියෙන්නේ මධ්‍යම පළාතේ ඔවුන්ගේ දෛනික නිෂ්පාදනය කිරි ලීටර 207000යි දෙවනියට ඉන්නේ වයඹ අපේ දෛනික කිරි නිෂ්පාදනය කිරි ලීටර 179000යි ඒ නිසා මෙය වැඩි කිරීම සඳහා අපි විශාල වැඩ කොටසක් පසුගිය කාල සීමාව අස්සේ කරා මේකෙදී ගරු සභාපතිතුමනි අපි පැහැදිලිව කියන්නට ඕන අපේ රට කිරි වලින් ස්වයංපෝෂණය කරන්නයි කියලා පක්ෂ විපක්ෂ මන්ත්‍රීවරු විශාල පිරිසක් අද උදේ ඉඳලා මෙතන කතා කරා අද උදේ ඉඳලා කතා කරා අපි මේ කිරි නිෂ්පාදනය වැඩි කරන්න ඉස්සෙල්ලා රට කිරි වලින් ස්වයංපෝෂිත කරන්න ඉස්සෙල්ලා අපේ රටේ කිරි වලට මොකද උනේ අපේ රට මෙතරට වැටුනේ කොහොමද කියන කාරණේ පිළිබඳව අපි ආපස්සට හැරිලා බලන්න ඕන ප්‍රධාන වශයෙන් කරු සභාපතිතුමනි 1977 විවෘත ආර්ථික ක්‍රමය හඳුන්වලා දුන්න වෙලාවේදී මෙතන තමයි මම හිතන්නේ අපේ රටේ කිරි නිෂ්පාදනයේ කනකොකා හැන්ඩ්ලුවේ කියන එක පැහැදිලිව මතක් කරන්න ඕන. ප්‍රධාන වශයෙන් ගරු සභාපතිතුමනි 77 වෙනකොට අපේ රට කිරි වලින් ස්වයංපෝෂිත වෙලා තිබුණේ. මේ රට පිටිගිරි ආනයනය කරේ නැහැ. කිරි ආනයනය කරේ නැහැ. හැබැයි විවෘත ආර්ථික ක්‍රමයත් එක්ක බහුජාතික සමාගම් ඒ අධිරාජ්‍යවාදී රටවල් අපේ රට ආක්‍රමණය කරලා වැඩපිළිවෙල ආරම්භ කෙරුවා. ප්‍රධාන වශයෙන් මෙයාලා ඉස්සල්ලාම අපේ රටේ දරුවන්ට නොමිලේ කිරි පිටිකිරි දෙන්නට කිරි වේලක් ලබා දෙන්නට කටයුතු කෙරුවා. මේකෙදී මේ තොරතුරු ලැබිච්ච හැටියට අපි ඒ කාලේ පාසල් ශිෂ්‍යෝ නෙමෙයි මේ කාලේ කිරි කුසිය කියලා එකක් හදාගෙන දරුවන්ට කිරි දිය කරලා පාසලේ බොන්න උගන්ලා තිබුණා. එතනින් පස්සේ නියං සහනාධාර හැටියට ලෝකේ ඒ දියුණු රටවල් අපේ රටට පිටිකිරි එව්වා. එතනින් පස්සේ ඒ ආධාර හැටියට ආපු පිටිකිරි ලංකාවට බදු සහනත් එක්ක ඉතාමත්ම පුංචි ගණනට ගන්න පුළුවන් විදිහට උපක්‍රමශීලීව අපේ රටට ඇතුල් වෙලා මෙතනින් පස්සේ අපේ ගෘහණිය බැලුවා කිරි ගන්න එක අමාරුයි වැස්සිව ගැට ගන්න එක අමාරුයි කිරි ටික දොවන එක අමාරුයි පාන්දර නැගිටින්න ඕන ඒ නිසා පැකට් එක ගෙනල්ලා විය කරලා ළමයින්ට බොන්න දෙන එක ලේසි කියලා මෙන්න මේකේ ප්‍රතිඵලයක් හැටියට 1994 වෙනකොට අපේ රටට රටේ කිරි නිෂ්පාදනයේ 15%ක ආසන ප්‍රමාණයක් අපි පල්ලෙහාට වැටලා තිබුණා 85%ක් අපි පිටිකිරි හැටියට තමයි ලංකාවට ගෙනාවේ මේකට ප්‍රධානම හේතුව වුණේ විවෘතාර්ථික ක්‍රමයයි කියන එක පැහැදිලිව මතක් කරන්න ඕන මම හිතන්නේ මට මතකයි එදා මහින්ද රාජපක්ෂ අතිගරු ජනාධිපතිතුමාගේ කාලේ එතුමාට මහා විශාල උවමනාවක් තිබුණා මේ රට කිරිවලින් ස්වයංපෝෂිත කරන්න ඕනයි කියලා ඒ වගේම එතුමාට උවමනාවක් තිබුණා මේ රට දේශීය නිෂ්පාදනවලින් ස්වයංපෝෂිත කරන්න ඕනයි කියලා එතුමාගේ කාලේ එතුමා අපට ඉලක්ක දීලා තිබුණා එදා අපි කෘෂිකර්ම මාත්‍යංශයත් මම තමයි වයින් පළාතේ හිටියේ එදා මුං කවපි උඳු බඩරිංග වලින් අපි රට ස්වයංපෝෂිත කෙරුවා ඒ වගේම කිරිවලින් රට ස්වයංපෝෂිත කිරීම සඳහා විශාල වැඩ කොටසක් අපි වයින් පටන් ගත්තා මම හිතන්නේ ගරු සභාපතිතුමනි වයඹ පළාතේ විතරක් කිරිගොයි පවුල් 52000ක් ඉන්නවා කිරිගොයි පවුල් 52000ක් මේ කිරිගොවියන් කිරි එකතු කරන මධ්‍යස්ථාන 1035ක් තියෙනවා මේ 1035 අපි එදා වයඹ සත්ව නිෂ්පාදන ඇමතිවරයා හැටියට මම ආරම්භ කෙරුවා අපේ නිලධාරීන් ලවා සෑම කිරි එකතු කිරීම මධ්‍යස්ථානයකම කිරිගොයි සමපකාර සමිතිය කියලා එකක් මේ හදලා මේ සඳහා ලක්ෂ 50ක ණයක් කිසිදු අපයක් නැතුව ලක්ෂ 50ක ණයක් ලංකා පුත්‍ර සංවර්ධන බැංකුවෙන් ප්‍රාදේශීය සංවර්ධන බැංකුවෙන් ලබා දෙන වැඩපිළිවෙල අපි ආරම්භ කෙරුවා මේ හරහා එක ගොයි පවුලකට සමිතිය හරහා ලක්ෂ 5ක ණයක් ඉතාමත්ම පහසුවෙන් ගන්න පුළුවන් වැඩපිළිවෙල අපි ආරම්භ කෙරුවා ඒ වගේම මෙතනින් විතරක් රට කිරිවලින් ස්වයංපෝෂිත කරන්න පුළුවන් කමක් නැහැයි කියලා කල්පනා කරපු නිසා එදා රජයේ සල්ලි පාවිච්චි කරන්නේ නැතුව මගේ පෞද්ගලික සල්ලි වලින් මම එදා ඉතාලියට ගිහිල්ලා ඉතාලියේ මගේ තියෙනවා සනත් ශාන්ත පදනමේ ප්‍රධාන නගර 11ක් ශාඛා 11ක් තියෙනවා මේ ශාඛා වලට ගිහිල්ලා අපේ ඉන්න අයත් එක්ක අපි සාකච්ඡා කෙරුවා ලංකාවට එන්න ඔබට මෙගා ෆාම් එකක් පටන් ගන්න විශාල කිරිගොයි පලක් පටන් ගන්න අපි ණය දෙන්නම් ඒ සඳහා පුහුණුව දෙන්නම් වැඩපිළිවෙල අපේ පැත්තෙන් දෙන්නම් ඒ සඳහා බිම් කොටසක් අපි දෙන්නම් කියලා මේ සඳහාම අපි ජයවර්ධනපුර විශ්වවිද්‍යාලයත් එක්ක සාකච්ඡා කරලා එහි වැඩ කරන අපේ ડોક્ટર ප්‍රභාත් ආචාර්ය ප්‍රභාත් මහත්මාව ගෙන්නගෙන GIS කියන තාක්ෂණ ක්‍රමවේදය පාවිච්චි කරලා වයඹ පළාතම චන්ද්‍රිකා ඡායාරූපගත කරන වැඩපිළිවෙලක් අපි සූදානම් කෙරුවා. ඒ වගේම අපේ පශුවැද්ද නිලධාරී කාර්යාල 46ක් තියෙනවා ගරු සභාපතිතුමනි. සෑම මධ්‍යස්ථානයකටම පරිගණකයක් ලබා දීලා මේ මධ්‍යස්ථාන 46ම පශුවැද්ද නිලධාරී කාර්යාල 46ම එක රැහැනට ලින්ක් කරන්න පුළුවන් විදිහේ වැඩපිළිවෙලක් අපි සූදානම් කෙරුවා. ඒ විතරක් නෙමෙයි කිරිහරකෙක් විකුණනවා නම් තමුන්ගේ පශුවැද්ද නිලධාරී කාර්යාලයට ගිහිල්ලා සතාගේ ෆොටෝ එකයි සතාගේ වටිනාකමයි දැම්මහම වෙනත් ගොවිපල වෙනත් පශුවැද්ද නිලධාරී කාර්යාලයක ගොවියෙකුට ඕනනම් ගිහිල්ලා මේ පරිගණකය හරහා පරීක්ෂා කරලා බලලා ඒ කිරිහරක් මිලදී ගන්න වැඩපිළිවෙලක් පවා අපි එදා සූදානම් කෙරුවා. ඒ නිසා ඒ ජාත්‍යන්තරයට අපි ගියේ කේ නිකම්ම අපි අපසර හැරලා වෙන්නේ නැහැ. එදා ඉතාලියේ ඉඳලා අපේ ශ්‍රී ලාංකිකයෝ ඉතාලියේ වැඩ කරලා උදවිය ලංකාවට අපි ගෙනාවා. ගෙනල්ලා යාලට ලක්ෂ 250යි ණය ව්‍යාපෘති අපි ලබා දුන්නා. මහව එක ව්‍යාපෘතියක් තියෙනවා. ඔවුන්ගේ දෛනික කිරි නිෂ්පාදනය කිරි ලීටර 1000යි. දෛනික කිරි නිෂ්පාදනය කිරි ලීටර 1000යි. ඒ වගේම වෙන්නප්පුව සමගි දේපළ වෙනදාම් අපේ රංජිත් මහත්මයා. කොහොමද එතුමාට පෞද්ගලිකව කතා කරා මේ වැඩේට උදව් කරන්න කියලා. එතුමා ලොකු ව්‍යාපාරිකයෙක් වුණත් පෞද්ගලික මගේ ආරාධනාවට ඇවිල්ලා අද මේ වෙනකොට දෛනික කිරි නිෂ්පාදනයේ කිරි ලීටර 600කට වැඩි ප්‍රමාණයක් ඒ කිරි ගොවිපලේ පටන් ගන්නවා. ඒ වගේම ඉතාලියේ ඉඳලා ආපු තරුණයෝ අද මේ වෙද්දී මෙගා ගොවිපලවල් මහා විශාල ගොවිපලවල් ප්‍රමාණයක් ආරම්භ කරලා තියෙනවා. හැබැයි අද මේ වෙනකොට අද මේ වෙනකොට අපි මේ කරන වැඩපිළිවෙල ගැන කතා කරන්න කතා කරනක අහගෙන ඉන්න බැරි සමහර උදවිය සමහර අමාත්‍යංශ බාර ගන්නවා අමාත්‍යංශ ගත්තර වැඩක් කරන්න තේරෙන්නේ නැහැ බොරු කයිවාරුව විතරයි කට පුරාම තියෙන්නේ මහින්ද හොරා රාජපක්ෂලා හොරු 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 උදබල කණ්ඩායම හොරු තමුසලා හොරු කියන එක තමයි වැඩපිළිවෙල ඇමතිවරයෙක් වුණාම මේට වඩා වැදගත් පිළිවෙලට හැසිරෙන්න ඕන කියන එකයි මගේ අදහස ගරු සභාපතිතුමින් ඒ නිසා මන්ත්‍රීවරයෙක් වෙන්න පුළුවන් ඇමතිවරයෙක් වෙන්න පුළුවන් තමුන්ගේ ගෞරවය ආරක්ෂා කරමින් මේ රටේ ගෞරවය ආරක්ෂා කරමින් අන් අයගේ ගෞරවය ආරක්ෂා කරමින් කටයුතු කරන එක ඒක තමුන්ගේ වගකීමක් වෙනවා එහෙම නැතුව තමුන් අරයට ඇඟිල්ල දික් කරන්න ගියාම මෙයාට ඇඟිල්ල දික් කරන්න ගියාම එයාට මෙයාට බයින්න පටන් ගත්තාම තමුන්ට චෝදනා එනවා ඒ නිසා ගරු සභාපතිතුමනි අපි මේ කතා කරන මොහොත වෙනකොට අපේ රටට වාර්ෂිකව පිටිකිරි මෙට්‍රික් ටොන් 81000ක් ලංකාවට ආනයනය කරනවා 81000ක් මම හිතන්නේ මෙහෙම කරන්නට අවශ්‍ය නැහැ ගරු සභාපතිතුමනි අපේ රටේ දළ වශයෙන් හරක් ගත්තම කිරි හරක් ඔය තප්පුලන හරක් නෙමෙයි සාමාන්‍ය ඇත්ත කිරි හරක් දසලක්ෂ 88110ක් විතර ඉන්නවයි කියලා ගණනය කරලා තියෙනවා මේන් නියම කිරි හරක් හැටියට තෝරගෙන 548100ක් වගේ ප්‍රමාණයක් අද කිරි ගන්නවා ඒ නිසා මේ මේ ප්‍රමාණය හරහා රටේ කිරි නිෂ්පාදනය හැටියට
තව විනාඩි 3ක් කාලයක් ගරු මන්ත්‍රීතුමාට තියෙනවා
ගරු සභාපතිතුමනි අපේ රටේ ලක්ෂ 200ක් ජනතාව ඉන්නවනම් දවසකට එක පුද්ගලයෙකුට දළ වශයෙන් මිලිලීටර් 100ක් කිරි අවශ්‍ය වෙනවනම් ඒ සඳහා කිරි ලීටර් ලක්ෂ 20ක් අපේ රටට අවශ්‍ය වෙනවා. අද මේ මොහොත වෙනකොට අපේ රටේ කිරි ලීටර් දසලක්ෂ 40120කට ආසන්න ප්‍රමාණයක් රටේ නිෂ්පාදනය වෙනවා. මේ තත්වය වැඩි දියුණු කරන්න හැකියාව තියෙනවා ගරු සභාපතිතුමනි ප්‍රධාන වශයෙන් මේ කිරි හරක් ගාල් වල දාලා ගැට ගහලා ඒ අයට අවශ්‍ය කර වතුර ටික දෙනවා නම් කෑම ටික ගාල්ට කියනවා දෙනවා නම් මේ තියෙන ප්‍රමාණය දෙගුණයක් කරන්න පුළුවන්කම තියෙනවා. මයිතරේ මගේ පෞද්ගලික අදහස වෙන්නේ කිරිහරක් ආනයනය කරන එකටත් වඩා මේ ඉන්න සත්තු ප්‍රමාණය වැඩි දියුණු කරන එක ඒ අයට අවශ්‍ය කරන ගාල් පහසුකම් දෙන එක ඒ අයට අවශ්‍ය කරන අනෙකුත් කෑම වර්ග ටික දෙන එක ඒ අයට අවශ්‍ය කරන තනකොළ ටික වගා කරගන්න මෝටර් ලබා දෙන එක වගාලින් ලබා දෙන එක මෙන්න මේ වෙනුවට මේ යහපාලන ආණ්ඩුව කරලා තියෙන්නේ එදා රාජපක්ෂ ආණ්ඩුව කාලේ එක පිටිගිරි කිලෝ එකක් ලංකාවට ආනයනය කරද්දී රුපියල් 225ක බද්දක් අය කෙරුවා. අද මේ වෙනකොට අවස්ථා දෙකකදී අඩු කරලා එක කිරිපිටි කිලෝ එකක් ලංකාවට ගේද්දී බද්ද හැටියට අය කරන්නේ එදා 225යි අද රුපියල් 100යි. මේ වාසිය පාරිභෝගිකයන් කරු සබෞත් වෙන්නේ ගිහිලා නැහැ. පාරිභෝගිකයන් ගිහිලා නැහැ. මේක ගිහිලා තියෙන අර බහුජාතික සමාගම් වල සාක්කුවට. මම හිතන්නේ මහින්ද රාජපක්ෂ අතිගරු ජනාධිපතිතුමා ගෙදර යන්න ප්‍රධාන හේතුවක් වුණා එතුමාව පරද්දන්න ප්‍රධාන හේතුවක් වුණා මේ බටහිර අධිරාජ්‍යවාදීන් කුමන්ත්‍රණය කෙරුවා අපේ රට ඇස්සේ දේශීය නිෂ්පාදන වැඩි වෙනවා අපේ රට ඇස්සේ දේශීය ගොවියා කිරි ගොවියා දීවරයා නැගී සිටිනවා ඒ වැඩපිළිවෙල ආපස්සට හැරෙව්වේ නැත්නම් ඔවුන්ගේ පිටිකිරි ටික විකුණන්න පුළුවන් කමක් නැහැ ඔවුන්ගේ සැමන් ටික විකුණන්න පුළුවන් කමක් නැහැ ඒ නිසා මේකේ රුපියල් 225 තිබිච්ච බද්ද රුපියල් 100ට අඩු කරපෙකේ වාසිය පාරිභෝගිකයට ආවේ නැහැ. හැබැයි අද මේ වෙනකොට මේ යහපාලන ආණ්ඩුව අරගෙන කිව්වා කිරිවලට රුපියල් 70ක් දෙනවයි කියලා. හැබැයි ගරු සභාපතිතුමනි අකමැත්තෙන් උනත් කියන්න ඕන අද රුපියල් 50කට 55කට වඩා කිරි ලීටරයකට ගෙවන්නේ නැහැ. ඔය 70යි කියන කතාවල් බොරු. ඒ නිසා
ගරු ඇමතිතුමා
හැබැයි මහින්ද රාජපක්ෂ ජනාධිපතිතුමාගේ කාලේ තමයි බැසිල් රාජපක්ෂ මහත්තයා ඔච්චර කිරි වලින් ස්වන් පෝෂිත වුණා ඕස්ට්‍රේලියාවෙන් හරක් 20000ක් ගේන්න ගිවිසුම් මස්සන් කිරුවෙත් ඒ කාලේ ඔබතුමා කියන විදිහට ඔය ඔබ ගාලේ ගොම ටික තියාගන්න ගාලට කෑම ටික දෙන්න වතුර ටික දුන්නා නම් ඒ ගිවිසුම් මස්සන් කරන්න ඕනේ නැහැ
නේ නෑ නෑ නෑ
හැබැයි උවට
ගරු ඔබතුමා ගරු ඔබතුමා සමා වෙන්න මම එකඟයි ඔබතුමාත් එක්ක ඒ උසස් ආරේ සතුන් ලංකාවට ගේන්නට ඕන. ඒ උසස් ආරේ සතුන් ලංකාවට ගෙනල්ලා මේ දුෂ්කර පළාත්වල ඉස්සරහ
කාලේ අවසානයි ගරු මන්ත්‍රීතුමාගේ අවසන් කරන දේ.
දෙන්න පුළුවන් කමක් නැහැ. ඒ නිසා නුවරඑළිය වගේ ප්‍රදේශවලට ගෙනල්ලා මේක වසර ගණනකදී ක්‍රමක්‍රමයෙන් අපේ රටට බෙදා දෙන්නට ඕන. ඒ නිසා මේ වෙලාවේදී මම කාරුණිකව ඉල්ලනවා මේ බහුජාතික සමාගම් වල අවශ්‍යතාවයට කිරි ලීටරයට පිටිකිරි කිලෝ එකකට ගහන ඒ බදු ප්‍රමාණය අඩු කරලා කිරි ගොවියා විනාශ කරන එක නතර කරලා දේශීය නිෂ්පාදන වලට මුල් තැන දෙන්න කියන කාරුණික ඉල්ලීම මේ යහපාලන ආණ්ඩුවෙන් ඉල්ලමින් ඔබට සහ අපේ රටට සුබ අනාගතයක් ප්‍රාර්ථනා කරමින් මානියට නමස්තුති
බොහොම ස්තුතියි ඊළඟට ගරු වෛද්‍ය එස් සිවමෝහන් මන්ත්‍රීතුමා
இன்றைய விவாதத்தை வழிநடத்தி கொண்டிருக்கும் கௌரவ உறுப்பினர் அவர்களுக்கு நன்றியை கூறிக்கொண்டு பிராந்திய அபிவிருத்தியில் எவ்வளவு தூரம் முல்லைத்தீவு மாவட்டம் உள்ளடக்கப்பட்டுள்ளது என்றால் இல்லை என்றே கூறலாம். யுத்தத்தால் கடுமையாக பாதிக்கப்பட்ட மாவட்டம் முல்லைத்தீவு. மக்களின் உடைமைகள், உறைவிடம், தொழில் வளம் அனைத்தும் அளிக்கப்பட்டது. இன்றைய வரவு செலவு திட்டத்தில் எவ்வளவு தூரம் முல்லைத்தீவு மாவட்டத்துக்கென அபிவிருத்தி வேலை திட்டங்கள் முன்னெடுக்கப்பட்டுள்ளன என்றால் கேள்விக்குறியே. மக்கள் மீண்டெழாதவாறு இராணுவ அடக்குமுறைகள் குறுக்கே நிற்கின்றன. நிதி அமைச்சர் அவர்களுக்கு சில கோரிக்கைகளை நான் முன்வைக்க விரும்புகின்றேன். தயவு செய்து தங்களது குறைநிரப்பு பிரிவினர்கள் மூலமாவது தமது முல்லை மாவட்டத்தில் கரிசனை கொள்ள வேண்டும். சில முக்கிய விடயங்களை
ගරු සභාපතිතුමියනේ මුලතිව් දිස්ත්‍රික්කය වෙනුවෙන් අපි ගියවුරුද්දේ 1,350ක් දුන්නා වියලේ මණ්ඩලයේ ගබඩාවක් හදන්න. හැබැයි අද වෙනකන් එතන ඉන්න නිලධාරීන්වත් ඒ දේශපාලඥවත් කිසි කෙනෙක් මැදිහත් දුන්නා ඒ මුදල් ටික ආපහු ටෙෂරියට ආවා.
ගරු මන්ත්‍රීතුමා කතා
කරා. I think I couldn't understand what is the money allocated for the process?
முல்லைத்தீவு மாவட்டத்துக்கு நீங்கள் ஒன்றும் தரப்படவில்லை என்று சொல்கிறீர்கள். ஆனால் எங்களுடைய சென்ற வருடம் முல்லைத்தீவு மாவட்டத்திலே பெரியோரு நெல்களஞ்சிய சாலை அமைப்பதற்கு 350 ரூபாய் மில்லியன்கள் ஒதுக்கப்பீடு செய்யப்பட்டும் அது செய்ய முடியாமல் திரைசேரிக்கு திருப்பி அனுப்பி வைத்திருக்கிறீர்கள்.
Yes, this information I also got today only, but I don't know why this government agent returned the money. Anyhow, we will find out from the district coordinating committee next time. We will find out the reason. தயவுசெய்து தங்களது குறைநிரப்பு பிரிவினர்கள் மூலமாவது எமது முல்லை மாவட்டத்தில் கரிசனை கொள்ள வேண்டும் என நான் கேட்டுக்கொண்டதற்கான காரணம் இம்முறையான விசேட எந்தவிதமான நிதி ஒதுக்கீடுகளிலும் முல்லை மாவட்டம் ஒதுக்கப்படவில்லை என்பதுதான் என்னுடைய குறை. முல்லை முத்தையன்கட்டு குளம் புதுப்பிக்கப்பட்டுள்ளது, நல்ல விடயம். மேலதிகமாக 2.3 அடி தண்ணீர் சேர்க்கக்கூடிய வசதி அளிக்கப்பட்டுள்ளது, அது நல்ல விடயம். ஆனால் அதன் வடிகால்கள் 50 வருடங்களாக பழமையாக இருந்து வருகின்றன. அதிக நீர் வீண்வரியம் ஏற்பட்டு வருகின்றது. எனவே புதிய வடிகால் அமைப்பு ஏற்படுத்தி கொடுக்க வேண்டி உள்ளது. உரிய அமைச்சர்கள் இதை கவனம் எடுக்க வேண்டும். அதைவிட நஞ்சுண்டான் குளம் என்பது ஒரு வெள்ளையர் காலத்தில் இருந்து வந்த ஒரு குளம். பண்டாரவன்னியின் காலத்தில் எமது மக்கள் வயல் செய்த அடையாளங்கள் இங்கு உள்ளது. இது விசோமடு பிரதேசத்திற்கு தென்பகுதியில் அமைந்துள்ளது. 7,000 ஏக்கர் சிறுபோக பயிற்சியை செய்யக்கூடிய வளம் உள்ள பிரதேசம். இதை அபிவிருத்தி செய்ய நிதியமைச்சர் உரிய அமைச்சுகளினூடாக ஒதுக்க வேண்டும் என்பது என்னுடைய ஒரு கோரிக்கை. எமது பிராந்திய அபிவிருத்திகளில் அரசு அதிக அக்கறை காட்டாவிட்டாலும் பரவாயில்லை. எமது தமிழ் மக்கள் தாமாக மீண்டெழக்கூடியவர்கள் என்பதை பறைசாற்றியவர்கள் இராணுவம் மூலமான இடையூறுகளை விலக்கிக் கொள்ளுங்கள், அது போதும், அவர்கள் தானாக மீண்டெழுந்து கொள்வார்கள். இன்று முல்லை மாவட்டத்தில் எமது கடல் தொழிலை நிர்மூலமாக்கும் விதத்தில் வட்டுவாகல் பிரதேசத்தில் கிழக்கு முள்ளிவாய்க்காலில் ஒரு சட்டவிரோத கடல் படை முகாமை விஸ்தரித்து வருகிறார்கள். அதற்கான நடவடிக்கை எடுக்கப்பட்டு வருகிறது. எமது மக்களின் காணிகள் அவை. எமது வாழ்வாதாரத்தின் மூலம் அது. எமது சுற்றுலாத்துறை மையம் அது. இத்தனை தடவைகள் சுட்டிக்காட்டியுள்ளோம். பாதுகாப்பு அமைச்சுக்கு
ஹனரபிள் மெம்பர், டோன்ட் பிளேம் தி மிலிட்டரி ஃபார் எவ்ரிதிங் ஹேப்பனிங் இன் தோஸ் ஏரியாஸ். இஃப் யூ ஆல் ஆர் அனேபிள் டு அசிஸ்ட் தி பீப்பிள் அண்ட் டெவலப் தி ஏரியா ஃபார் எவ்ரி ஃபெயிலியர், டோன்ட் பிளேம் தி மிலிட்டரி. யூ மஸ்ட் நோ டுடே யூ ஆர் ஹியர் பிகாஸ் ஆஃப் தி மிலிட்டரி, பிகாஸ் பிஃபோர் தட் வென் தி எல்டிடி ஆர் ரன்னிங் தோஸ் ஏரியாஸ் you all could not do any democratic politics in that area. So don't just keep the practicing the habit of blaming military for each and every failure.
Garu mantri tuma katha kara.
This is our public's land. This one is taken over by the military after the war. After the war, our people has been constricted in the Settikulam region. That's why I am telling you. Because in the absence of our people, you have taken our public's land. Please take out this. Yes.
Honorable member.
Yeah.
When the development comes, when the country is developing, the military development taking place all over. So there are a lot of land being acquired by the government. Even in the south, the large amount of land is being acquired. When the highways are being built, you can see the people are losing
their
homeland. Let me finish. The military has to be located everywhere in the country. You can't say the military must get out from the north. You all must take some interest, find suitable land for the military. Because the military camps will be all over the country, not only in the north.
Honorable member, this is my time. I want to express my view. My view is that military is, if you take the lands for the developments, we are not going to oppose. This is our public lands has been taken by one of the military camp at Vatuvahal. Actually, that is the specified land for our tourist development. If you want to take that by tourism development, we don't have any objection regarding that. But you are trying to keep the military is having separate land at Mullivaikal. There is a biggest camp is there. But you are trying to acquire all of the land for the military. That is not a way of the handling our people. That's why I am telling you. இன்று முல்லை மாவட்டத்தில் நமது கடல் தொழிலை நிர்மூலமாக்கும் விதத்தில் வட்டுவாகல் பிரதேசத்தில் கிழக்கு முள்ளிவாய்க்கால் ஒரு சட்டவிரோத கடற்படை முகாம் விஸ்தரிக்கப்பட்டுள்ளது. இது நமது சுற்றுலாத்துறை மையத்துக்குரியது என நான் கூறியிருந்தேன். இதுதான் அந்த விடயம். எத்தனை தடவை பாதுகாப்பு அமைச்சுக்கு ஒட்டுமொத்த வழிகாட்டுகளையும் மேன்மை தங்கிய ஜனாதிபதி அவர்கள் செய்து வருகிறார்கள். அந்த சமயம் ஒரு இன நல்லிணக்கம் ஏற்படுத்தப்பட வேண்டும், நாட்டு மக்கள் அனைவரும் சம உரிமையை அனுபவிக்க வேண்டும் என இந்த அரசு கூறுகிறது. அதற்காக புதிய அரசியல் அமைப்பு வரைவில் ஈடுபட்டு வருகிறது. எமது முல்லைத்தீவு மாவட்டத்தில் இராணுவ அடக்குமுறையின் கீழ் மக்களின் காணிகளை அபகரித்தது சரிதானா எனத்தான் நான் கேட்கின்றேன். இராணுவ பிரசனங்களை குறைத்து முல்லை மாவட்டத்தில் இராணுவம் அபகரித்த காணிகளை விடுவித்து மக்களை தாமாக வளர்ந்து எழ உதவுவீர்கள் எனின் உங்களை நம்பலாம், உங்கள் நல்லிணக்க முயற்சிகளை நம்பலாம், நீங்கள் தயார் செய்து வரும் அரசியல் ஜாப்பு வரைவை நம்பலாம். அல்லாத விடத்து எமது மக்கள் எந்த அடிப்படையில் நல்லிணக்க அரசை நம்புவது என்பது என்னுடைய ஒரு கேள்வி. அண்மையில் கேப்பாவளவு கிராம மக்களுக்கு காணிகள் விட்டு தருவதாக கூறிய இராணுவம் மக்களை முகாம்களுக்கு அழைத்து பகுதி பகுதியாக பிரித்து அழைத்து பணம் தருவோம், வீடு கட்டி தருவோம், வேறு காணி தருவோம் என ஆசை வார்த்தை கூறி பிரித்தாலும் தமது தந்திரத்தை பிரயோகிக்க முற்பட்டிருக்கிறார்கள். இது சரிதானா? வடகிழக்கு தமிழ் பேசும் எமது மக்களின் பூர்வீக பிரதேசம். வடகிழக்கை நிரந்தரமாக பிரித்துவிட இன்றைய அரசு மட்டுமல்ல முன்னைய அரசும் முயன்று வருகிறது. தமிழ் முஸ்லீம் மக்கள் ஆழ்ந்து சிந்தித்து செயல்பட வேண்டிய காலம் இது. வரலாற்று தவறுகள் விடப்பட்டால் எதிர்கால சந்ததி உங்கள் எவரையும் மன்னிக்காது. வடகிழக்கு பிராந்தியம் தமிழ் மொழி பேசும் கலாச்சார விழுமியங்களை கொண்டது. கிழக்கு மாகாணத்தை பிரித்துவிட்டால் அங்கு வாழும் தமிழ் முஸ்லீம் மக்களின் பாதுகாப்பு, கலாச்சாரம், மொழி மூலம், தொழில் வளம், காணி உரித்து அனைத்தையும் இழந்து தமிழர்கள் மட்டுமல்ல முஸ்லீம்களும் நடு ரோட்டில் இறங்க வேண்டிய நிலை ஏற்படும். எனவே எச்சரிக்கையாக செயல்படுவது முஸ்லீம் மக்களுக்கும் முக்கியமானது. முஸ்லீம் மக்களே, தமிழர்கள் உங்களது கலாச்சார தொழில் வாழ்வியலில் என்றும் இடையூறு செய்ததில்லை. உங்களது முஸ்லீம்களின் கலாச்சாரத்தில் ஹலால் உணவில் கூட இனவாத பிக்குகளும் அவர்களின் அமைப்புகளும் நீர்மூலமாக்க முற்பட்டதை மறந்து விடாதீர்கள். வடகிழக்கு இணைப்பில் முஸ்லீம் தலைமைகள் முன்னின்று செயல்பட வேண்டும் என்றுதான் நான் பகிரங்க அழைப்பு விடுக்கின்றேன். பேரினவாதிகள் ஏற்றுக்கொள்ள வேண்டும்
என்பதற்காக
ஒரு அரைகுறை அரசியல்
ගරු මන්ත්‍රීතුමා ජාතිවාදී
ගරු ඇමතිතුමා බාධා කරන්න එපා කතා කරන්න දෙන්න පොයින්ට් ඔෆ්
ගරු මන්ත්‍රීතුමා එතුමා ජාතිවාදී අවශ්‍යමින් කතා කරනවා ජාතිවාදී අවශ්‍යන්න එපා පාර්ලිමේන්තුවේ
දෝ අරහුරයි அரசியல் அமைப்பு மாற்றத்தை தமிழர்கள் ஏற்றுக்கொள்ள வேண்டும் என எவரும் கருதிவிடக் கூடாது. நாம் பல லட்சம் உயிர்களை நமது உரிமைகளை வென்று கொள்வதற்காக இழந்தவர்கள். நமது இனப்பிரச்சனை தீராது, எந்த ஒரு பிராந்திய அபிவிருத்தியும் சாத்தியப்படாது என்பதே என்னுடைய கேள்வி. நவ் இஃப் யூ வாண்ட் எனிதிங் ஐ கேன் ஆன்சர் இட்.
ගරු ඇමතිතුමා, ඔව් yes, ගරු ඇමතිතුමා,
I have no question from you, but you are trying to instigate the communalism here. You are trying to tell the Muslims to fight against the, almost indirectly you are saying that they must also stand against the Sinhalese, they must stand against the army. If you have those feelings, don't try to spread it now. You were doing it in the past. Everybody suffered. Your area, you had no democracy. When the LTT was controlling that area, you had no right to, you had no freedom to talk like that. Remember that.
හරි, බොහොම ස්තුතියි. කතාව අවසන්ද
මඩගලප්පුක இணைப்பு என்ற ஒரு கருத்து வரும்பொழுது அங்கு தமிழ் முஸ்லிம் மக்களுக்குரியது. எனவேதான் நான் அந்த கருத்தை கூறியிருந்தேன். முஸ்லீம் மக்கள் அந்த விடயத்தை கருத்தில் எடுத்துக்கொள்ள வேண்டும். ஏனென்றால் வடகிழக்கு பிரதேசம் தமிழ் பேசும் மக்கள் பூர்வீகமாக வாழ்ந்த பிரதேசம். நான் இங்கு இனவாதம் சொல்லவில்லை.
Honourable member, you have 1 minute. Yes, finish. Thank you very much. Okay. Next, Garu Vadivel Suresh Mantrituma.
சபையை தலைமை தாங்கி நடத்தி கொண்டிருக்கின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, இன்று 2017 வரவு செலவு திட்டத்திலே மலைய மக்களுடைய பிரதிநிதி என்ற வகையிலே சில முக்கிய அமைச்சுக்களினுடைய வரவு செலவு சம்பந்தமான இந்த விவாதத்தில் கலந்து கொள்வதற்கு நான் மகிழ்ச்சி அடைகின்றேன். விசேடமாக மலைநாட்டு புதிய கிராமம் மற்றும் உட்கடைப்பு அமைச்சு, அதுபோலவே தொலைத்தொடர்புகள் டிஜிட்டல் உட்கடைப்பு அமைச்சு, பிராந்திய அபிவிருத்தி அமைச்சு மற்றும் கிராமிய அபிவிருத்தி அமைச்சுக்கள் சம்பந்தப்பட்ட நிதி ஒதுக்கீட்டு விவாதத்தில் கலந்து கொள்கின்றோம். இந்த 4 அமைச்சுக்களுடைய பார்வை, கடைக்கண் பார்வை மலையக மக்கள் மீது எவ்வாறு பார்க்கப்படுகின்றது என்று சிந்திக்க வேண்டியதாக இருக்கின்றது. கடந்த காலத்தோடு ஒப்பிடும்போது மலைநாட்டு புதிய கிராம அமைச்சினுடைய செயற்பாடுகள் துரிதமாகவும் எல்லா விடயங்களிலும் வேகமாகவும் சிறந்த முறையிலே நடாத்தி வருகின்றதை இட்டு நாம் பெருமை அடைகின்றோம். மலையக பிரதி என்ற வகையிலே கௌரவ திகாம்பரம் அமைச்சர் அவருடைய தலைமையிலே இந்த அமைச்சிலே விசேடமாக டிரஸ்ட் நிறுவனம், மனிதவள அபிவிருத்தி நிறுவனம் சம்பந்தமாக ஒரு சில வார்த்தைகளை கூற வேண்டும். கடந்த காலங்களில் அந்த டிரஸ்ட் நிறுவனம் கட்சியினுடைய காரியாலயங்களாகவும் தொழிற்சங்க காரியாலயமும் செயற்பட்டு வந்தது. ஆனால் இப்போது துரிதமாக மலையக மக்களுடைய நலன்புரி வேலை திட்டத்திலே முழுமையாக தங்களை உள்வாங்கி சேவை செய்வதை விட்டு மலையக மக்கள் சார்பாக அந்த டிரஸ்ட் நிறுவனம், அதன் தலைவர், உத்தியோகஸ்தர், அந்த அமைச்சருடைய செயலாளர், அமைச்சர் அவர்களுக்கும் நான் நன்றி தெரிவிக்க கடமைப்பட்டிருக்கின்றேன். அதுபோன்றே ஒரு புதிய அமைச்சு தொலைத்தொடர்புகள் டிஜிட்டல் உட்கடைப்பு அமைச்சு எங்களுடைய தொழிற்சங்கத்துடைய தலைவர் கௌர் அரண் ஃபேண்டோ அவர்களுடைய தலைமையிலே புதிய நவீன தொழில்நுட்பத்தை மலையக பாடசாலைகளிலே உள்வாங்கக்கூடிய செயற்பாடுகளை ஆரம்பித்திருப்பதை இட்டு நான் அந்த அமைச்சருடைய செயலாளர் கௌரவ அமைச்சர் அரண் ஃபேண்டோ அவர்களுக்கும் நான் நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். பிராந்திய அபிவிருத்தி அமைச்சு நான் இருக்கின்றேன். கௌரவ சரத் பொன்சேகா அமைச்சர் அவர்கள் இந்த பிராந்திய அபிவிருத்தி அமைச்சுக்கு பொறுப்பாக இருக்கின்றார். மம முழுமையான பங்கு இந்த நாட்டுடைய அபிவிருத்தி இருக்கின்றது. ஆனால் கூட்டு ஒப்பந்தம் செய்யப்படும் போது, தோட்டத்தொழிலாளர் சம்பள உயர்வு செய்யப்படும் போது அந்த கூட்டு ஒப்பந்தம் மீறப்படுகின்றது. தோட்ட கம்பெனிக்காரர்களால் மீறப்பட்டு
வினாடி
அப்பே கந்த உடல் அமர்த்தியம் ஸ்ரீ தீர்னிசா எத்தனை வினாடி அத்தரப்பாக்கும் அது பார்லிமெண்ட் விசேஷ அலக்கல பலன் அப்பகன வினாடி அத்தரப்பாக்கும் அத்துக்கிற ஜனதா கத்தாக்கணும் அவர் தேசிய ஜீவத்துக்கு கத்தாக்கணும் கூட பேகான கவசம் நமக்கு நம்ம புத்தமிட்ட சாவகத்தினா வினாடி அக்தண்ட. ஆகவே இந்த தோட்ட தொழிலாளருடைய சம்பள உயர்வு சம்பந்தமாக தோட்ட கம்பெனிகள் தன்னிச்சையாக செயல்படுகின்றன. தனித்தியாக செயற்படும் காரணத்தினால் இன்று கம்பெனிக்கு எதிராக வழக்கு தொடரப்பட வேண்டும். இந்த எங்களுடைய மலையகத்தினுடைய பொறுப்பாக இருக்கின்ற அமைச்சர்கள் தோட்ட கம்பெனிக்கு எதிராக வழக்கு தொடர வேண்டும். தோட்ட தொழிலாளர்கள் வஞ்சிக்கப்படுகின்றார்கள். அவருடைய குழந்தைநிறை குறைந்தால் அவர்களுக்கு அரைப்பெயர் போடப்படுகின்றது. நான் நேற்று மனிதவள அமைச்சருடைய தலைவர் என்ற வகையிலே தொழிலமைச்சருடைய செயலாளரை கூப்பிட்டு நான் பாராமரித்து அறிவுறுத்தல் விடுத்திருக்கின்றேன். உடனடியாக அமலுக்கு வர வகையிலே தோட்டம் தொழிலாளர்களுடைய உரிமைகள் மீறப்படும் போது, அங்கு மனித உரிமைகள் மீறப்படும் போது அந்த தோட்ட கம்பெனிகளுக்கு எதிராக உடனடியாக இந்த அரசாங்கம் சட்ட நடவடிக்கை எடுக்க வேண்டும் என்பதை இந்த சபையிலிருந்து நான் கூறிக்கொள்கின்றேன். அதோடு நான் கமத்தி திதாஸ் தாத்தா அவருந்தே தினமா பத்துகோர ஜனதா நியோஜனக்காரன பார்லிமெண்ட் மந்திரில் சீர் தினாம அப்பயுமே ரஜேட்ட சம்பூர்ண சாயோக தினமா சந்த தினமா சீர்தேம சம்மதமா ஏனிசா சீருமா அமாத்தியான் மே வத்துக்கிற ஜனதா வேணுவேங்க அப்படி முதல் வெங்கலா வெடக்கல்லாது என்ன உடைக்க காரணிக்கமா இல்லா சீட்டுமா அப்படி தன்வா அக்ராமத்துமா ரணில் விக்ரமசிங்க அக்ராமத்து நாயத்தத்தை வத்துக்கிற ஜனதா விட்டு வேணுவேன் அமாத்தியான் சாதரா வெடக்கடுத்துக்கிற ஞானமா தவத்தேக்க சக்தி மத்கரண்ட சீர்தர சாயோகம் பராபுரத்து வேணுமா போமஸ்தூதி நன்றி வணக்கம்
போமஸ்தூதி இல்லங்கட கரு ரஞ்சித் சோய் சாமான்றிதுமா
சபாபதி வினாடி கிய தியனது
வினாடி 15 வக்தியன
பூமிஸ்துதி கரு சபாபதிமேனி அத தவசே ரட்டே கிராமீய ஜன ஜீவிதேட இதாம சமீபவ பலபான வகிக்கணுல மாத்தியான்ச கீபேக வைசீர்ச சாகச்சா கிரண மே விலாவே எசந்தா அதாஸ் தக்மி லபியம் பிரிபந்தோ பலமுயன்ம மகே சதுர பிரகாஷ் கிரண விசேஷம கிராமீய ஆர்த்திக சங்வர்தனே பிரிபந்த அமாத்தியான்சே பிராதேசிக சங்வர்தனை பிரிவந்த அமாத்தியான்சே ஹந்துரட் நவ கம்மான சஹா டிஜிட்டல் யர்த்தரு பகசு அமாத்தியான்ச ரிஜுவம ஜனஜீவித பலப்பான அமாத்தியான்ச விசேஷம் அப்பி மதக்கரன்னோன அப்பே பிராதேசிக சங்வர்த கிராமிய ஆர்த்திக் கடித்து பிரிவந்த கரு அமத்துமா ஹரிசன் மெத்மா அமாத்தியான்சே அர்த்தே மேரட்டே சாமானிய கோவி ஜனதாவட்ட சஹா பாரிபூவி ஜனதாவோட பலப்பான ஆயத்தன கணனாவாக் எத்துமா எடுத்துபேனோ மண்டலய எத்துமாகே அமாத்தியான்சியர் தியன்னு மேமினவைட்டு வி அலகு மண்டலே மகின் எம் ஆகார கட்டத்தியாக பகுகிதாசர் மமத் கரு அமத்துமார கதாலகு பிரஸ்னியாக பிலிபந்த வி மிலதி கனிம பிலிபந்தவ பொம ஷனிகவ கிரியாத்மக எத்துமா கட்டயத்தோ கோவிந்த இஷ்டகல்ல துண்ண மங்க ஆத்மதாக கரணோ ஏவகேம மே வி அலகு மண்டலய மேரட்ட இஸ்தாபித்த கருவி எக்னாஸ்ரிய ஹத்தேக்கே எவக்கட திபி ஹத்தேவே எவக்கட திபிச்ச சீமாவு பண்டார் நாயகமத்தினே ரஜ மகின் கரு கிருஷிகர் மமதி ஹெக்ட கொப்பகடு மெத்துமா தமாய் வி அலுவி மண்டல பணத்தகின ஹல்ல மே வி அலுவி மண்டலே ஸ்தாபித்த கரே ஏவெனக்காங் மேரட்டே வி மோல் ஹிமியன் அத்த சஹால் சப்பவுமே ஏகாதிகாரியாக பவித்திலா தியன்னு ஏகாதிகாரியிட்ட எரேவ அர ஹால் சேரு தெகாக் நொமில தீபேக ஹால் சேருவா கபாதானுவா தெக்க ரட்டே ஹால் சந்தா விசால இல்லுமாக் அத்திவுனா மென்னமே தத்துவே பாலனே கிரிம சந்தாத் ரட்டே கோவிஜன்தர அத்ததீம சந்தாத் எவாக்கட திவிச்ச சமக பேரும் ரஜே கத்த இத்தாம பிரகத்சீலி பியவரக்தமா வி அலி மண்டலே பிஹிட்டுவீம ஏ வி அலி மண்டல பணத்த பார்லிமெண்ட் இதிர்பத் கரண விழாவி எவாக்கட்ட பார்லிமெண்ட் விபக்ஷே இத்தியே எக்ஸத் ஜாத்திக பக்ஷே நம் கொப்பகடு அமத்துமாட்ட பார்லிமெண்ட் விபக்ஷே மந்திரி சீலு தினத் சஹயோக தீல தியனவா ஏ பணத்த சம்மத கரகணிம சந்தா மட ஹம்முனாமி ஹத்தாவ டிசம்பர் மாசே தாசே வெனிதா வி அலி மண்டல பணத்த பார்லிமெண்ட் இதிர்பத் கரண விழாவே எவாக்கட்ட ஹிரியால மந்திவரே அட்டிரேபு உணன் தன்ன மெத்துமா கரு பிரகாசியாக் අපි නම් හැමදාම කන්නේ චීනෙන් ගෙනල්ලාද හාල්. අපට හැමදාම කන්න වෙලා තියෙන පිටරණින් ගෙන්නන ලබන කකුළු හාල් නේද? වාසනාවකට වගේ මේ වියලි මණ්ඩලයේ පිටුන් ලැබීමෙන් පසු අපට අපේ රටේ නිපදන හාල් වලින් බත පිසකන්ට අවස්ථාවක් ලැබෙනවා ඇති. ඒ ඒ ප්‍රදේශයෙන් නිපදෙන වී ඒ ඒ ප්‍රදේශයෙන් පිහිටි මෝල් වල අඹරා ඒ ඒ ප්‍රදේශයේ ජනතාව අතර බෙදා හරින්නට මේ වැඩපිළිවෙළ අනුව ක්‍රමයක් සකස් වෙනවා. බත් කන ජනතාව වෙනුවෙන් මම අද මේ ගරු සභාවේදී අපේ ගරු කෘෂිකර්ම ඇමතිතුමා වෙනුවෙන් වැඩපිළක් සකස් කිරීම පිළිබඳව ස්තුති කරනවා. එදා එක්සත් ජාත් පක්ෂ ඇමති මන්ත්‍රීවරයෙක් හැටියට උනන්තන්න මැතිතුමා ඒ ආකාරයෙන් තමයි වී අලුයම් මණ්ඩල පනත පිළිබඳව අදහස් දක්වලා තිබෙන්නේ. එතකොට ගරු සභාපතිතුමියනි, ඒ ආකාරයෙන් අතිකර වී අලුයම් මණ්ඩලය ඉතාම සක්‍රීය මේ රටේ ප්‍රධාන වශයෙන්ම ජනතාවගේ ප්‍රධාන ආහාරය වෙච්ච සහල් වී මිලදී ගැනීම, සහල් කෙටීම, බෙදාහැරීම පිළිබඳව රාජ්‍ය ඒකාධිකාරයේ වී අලුයම් මණ්ඩලයේ සතුව තිබුණා. 1977 වෙනකොට වී අලුයම් මණ්ඩලයේ මුළු සේවක සංඛ්‍යාව 2093ක් වුණා. අනියම් සේවකයෝ ප්‍රමාණය 287ක්. හැබැයි ඉන් අනතුරුව 77 බලපත්‍ර රජය හඳුන්වා විවෘත ආර්ථික ක්‍රමවේදයේ ප්‍රතිපත්තිය තුර වී අලුයම් මණ්ඩලය ක්‍රමානුකූලව අභාවයට පත් වුණා. එහි ප්‍රතිඵලයක් හැටියට 1989 කාලවකවානු වන විට මේ මණ්ඩලය රුපියල් 10,52.9ක් පාඩු ලබන තත්ත්වයට මණ්ඩලය පත් වුණා. ඉන් අනතුරුව 1991 විවාගරති මිත්‍ය එක්සත් ජාත් පක්ෂයේ ආණ්ඩුව අද මොනව කතා කරුවත් වී අලුයම් මණ්ඩලය ප්‍රතිව්‍යුහ ගත කරලා වී අලුයම් මණ්ඩලය ස්වාභාවික මරණයක් දක්වා ඇදගෙන ගියා. ඉන් අනතුරුව නැවත 1996 වී අලුයම් මණ්ඩලය එවකට බලයේ තිබිච්ච පොදුජන එක්සත් රජය මගින් මේ ප්‍රතිෂ්ඨාපනය කරන්න උත්සාහ ගත්තා. හැබැයි 2006 මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ නායකත්වය තුළ කෙතට අරුණ වැඩසටහන තුලින් නැවතත් වී අලුයම් මණ්ඩලය පනතක් මගින් සංස්ථාගත කරලා වී අලුයම් මණ්ඩලය පිහිටලා මේ වෙනකොට ඒ වැඩසටහන ක්‍රියාත්මක කරනවා. ඉතින් ඒ නිසා මේකයි වී අලුයම් මණ්ඩලයේ තිබෙන ඉතිහාසය. පසුගිය කාලය තුළ විවිධාකාරයේ මාධ්‍ය හරහා පුවත්පත් තරහා වාර්තා වුණා. පසුගිය කාලයේ මිලට ගත්ත වී එය ගබඩා තුළ ගබඩා කරලා තිබිලා මනුෂ්‍ය ආහාර නුසුසු හාල් විදියට නම් කරලා මෙයා මිලදී ගත්ත මිලට වැඩිය ඉතාම අඩු මිලකට වී අලුයම් මණ්ඩලයේ වී හැටියට නැවත සත්ව ආහාර සඳහා වික්කයි කියන බොහොම ශෝකජනක ප්‍රවෘත්තියක් අපිට අහන්න ලැබුණා. මම හිතන්නේ ඒ සම්බන්ධව එයි කටයුතු කරන නිලධාරීන් සහ රජයේ වගකීම් මේ සම්බන්ධව සම්පූර්ණ වගකීම ගන්න ඕන. මිනිස් ආහාරයට සුදුසු වී ද අඩු මිලට මෙයා මාධ්‍ය හරහා වාර්තා වුණා. මත්පැන් නිෂ්පාදනය කරන්න සත්වාර නිෂ්පාදනයට වී අලුයම් මණ්ඩලයේ වී වික්කයි කියන අඩුමිලට ඒ තුළින් විශාල මූල්‍ය හානියක් රජයට වුණායි කියන එක බාණ්ඩාගට වුණා කියන එක ඒක ප්‍රකට සත්‍යයක්. ඒ වගේම අපි මතක් කරන්න ඕන ගරු සභාපතිතුමියනි, මේ වී මිලදී ගැනීමේ කටයුත්තේදී විවිධ අවස්ථාවල් වල වී මිලදී ගත්තත් රටේ නිෂ්පාදිත මුළු වී ප්‍රමාණයෙන් 6% ඉක්මවා යන ප්‍රමාණයක් කොයිම අවුරුද්දකවත් මිලදී ගැනීම වී අලුයම් මණ්ඩලයේ හැකි වෙලා නැහැ. අපි හිතන්නේ 100% වී මිලදී ගැනීමක් කරන්නත් බෑ ආණ්ඩුවකට. ඒ සඳහා පහසුකම් නැහැ, මුදල් නැහැ, ඒක හරි. හැබැයි මණ්ඩලයේ වී මිලදී ගැනීම තුළ වී සඳහා තරංකාරී මිලක් නිර්මාණය වෙන පෞද්ගලිකංශයත් පෙළඹීමක් තුළ ගොවියාට සහනයක් ලැබෙනවා. මිල ස්ථාවරව පවත්වා ගැනීම සඳහා තමයි මේ වී අලුයම් මණ්ඩලයේ අරමුණ 6% ඉක්මවා යන ප්‍රමාණයක අරගෙන නැහැ. හැබැයි ඒ වගේම අපි මතක් කරන්න ඕන මේ වී මිලදී ගැනීමේදී ඉතාම 2004 වෙනකොට වී කිලෝ එකක් තිබිච්ච මිල ඉතාම අඩු මිලක් තිබිලා හැබැයි ඉන් අනතුරුව රුපියල් 50 දක්වා වී මිල වැඩි වුණා. 2015 වෙනකොට ගොවියාට වී සඳහා දෙන සහතික මිල ප්‍රමාණය වැඩි කරලා තිබුණා. හැබැයි ජනවාරි මාසයේ 8 වෙනිදා බලයට පත්වෙච්ච මේ යහපාලන ආණ්ඩුව ගොවි ජනතාව ශක්තිමත් කිරීමට බලයට පත්වෙච්ච මේ ආණ්ඩුව ඉතිහාසයේ කිසිම ආණ්ඩුවක් නොකරපු ආකාරයට මහා අපරාධයක් කරා. වී කිලෝ සඳහා තිබු සහතික මිල අඩු කරුවා. රුපියල් 50ක් වී සඳහා දෙනවායි කියලා පොරොන්දු දීපු මේ උදවිය බලයට පත් වුණා. නම් රුපියල් 50 නියම කරුවා කීරි සම්භාවලට, නාඩු වලට සහ අනිකුත් වී වර්ග වලට.
මිල රුපියල් 36 දක්වා 42 දක්වා අඩු කිරීම තුල ගොවි ජනතාවර වෙච්ච දීපු සහනය පිළිබඳව තිබෙන ගැටලුවක් ගොවියාට විශාල පහරක් එල්ල වුණා. ඒ වගේම ගරු සභාපතිතුමියනි මේ ආකාරයට වී මිලදී ගැනීම දුර්වල වීමත් එක්ක දැන් අපේ ගරු මහින්ද අමරවීර ඇමතිතුමා එතුමාගේ අදහස් දක්වමින් ඉදි කිව්වා අපි සහල් මිල පාලනය කිරීම සඳහා අවශ්‍ය වුණත් හාල් පිටරටින් ගෙන්වන්නත් සූදානම් කියලා. අපි ඉතා පැහැදිලිව පහුගිය 2015 අවුරුද්දේ නොවැම්බර් 6 වෙනිදා ඉදිරිපත් කරනකොට කිව්වා මේ පොහොර සහනාධාරය මේ රජයේ කප්පාදු කිරීම තුළ ස්ථිර වශයෙන්ම රට දෙවන්ත සහල් අර්බුදේ ආහාර අර්බුදේ මුහුණ දෙනවා කියලා. අද ඒ තත්ත්වය ඇතිලා තියෙනවා. ආණ්ඩුවේ ප්‍රධාන ඇමතිවරයෙක් මහින්ද අමරවීර ඇමතිතුමා කියනවා සහල් මිල පාලනය කරන අපිනොත් හාල් පිටරටින් ගන්න සිද්ධ වෙනවායි කියලා. ඒ එක්කම කෘෂිකර්ම ඇමතිතුමා
හරි
ගරු ඇමතිතුමා
ඔව් එතුමා මහින්ද අමරවීර ඇමතිතුමා කිව්වේ ඔබතුමාම දන්නවා ඔබතුමත් අපි දෙන්නම නියෝජනය කරන්නේ දුෂ්කර ප්‍රදේශයක් වර්ෂාවේ ලොකු හිගයක් තියෙනවා මේ දවස්වල සමස්ත වී නිෂ්පාදනයේ 20%ක්වත් එයි කියලා බලාපොරොත්තුවක් වෙන්න බෑ ඒ නිසා තමයි අපි මේ වීතෝග ක්‍රමක්‍රමෙන් නිදහස් කිරීමට විශේෂයෙන්ම අනුර කුමාර දිසානායක ඇමතිතුමා කිව්වා වගේ මෝල් වලට වගේම යම් මෙහෙකින් දැන් අද අතරමැදියෝ මේ සහල් සංගවා ගැනීමේ වැඩපිළිවෙලක් යනවා මන්ත්‍රීතුමා. ඒ නිසා තමයි අපි කිව්වේ නාඩු මිල දැන් රුපියල් 80ට 85ට ගිහිලා තියෙනවා. ඒක පාලනය කර ගැනීමට අවශ්‍ය නිසා බොහොම පොඩි ප්‍රමාණයක් තමයි අපි අවශ්‍ය වුණොත් විතරයි ගෙන්නන්නේ.
හොඳයි. හොඳයි ගරු ඇමතිතුමාගේ පැහැදිලිම බොහොම ස්තුතියි. දැන් මෙතනදී මම නැවතත් ප්‍රකාශ කරනවා රජයේ ප්‍රබල ඇමතිවරයෙක් වෙච්ච දුමින්ද දිසානායක ඇමතිතුමා ප්‍රකාශයක් කරනවා ලක්ෂයක් හෙක්ටයාර් හෙක්ටයාර් ලක්ෂයක් වීවගාන් ඉවත් කිරීම සුදුසුයි කියලා නිෂ්පාදනය වැඩි කියලා. අපි ඒ වෙලාවෙම කිව්වා යම්කිසි ආකාරයක දේශගුණික විපර්යාසයක් ආවොත් එහෙම නැත්නම් තවත් කුමන හෝ උවදුරක් ආවොත් වී නිෂ්පාදනය අඩු වෙන රටේ හාලිකයක් ඇති වෙන්න පුළුවන් කියලා. ඒ වෙලාවේ කෘෂිකර්ම ඇමතිවරයා කියනවා නෑ අපි මෙට්‍රික් ටන් හෙක්ටයාර් ලක්ෂයක් වීවගාන් අයින් කරනවා කියලා. හෙක්ටයාර් ලක්ෂයක් කියන ගරු සභාපතිතුමනි අක්කර 240,000ක් අක්කර 240,000ක් වීවගාන් ඉවත් කරනවා කියන තරමට ආණ්ඩුවේ ඇමතිවරු පත් වෙනකොට අද හැරිසන් ඇමතිතුමා යම් අර්බුදයක් මුහුණ දීලා තියෙන්නේ මෙන්න මෙවැනි ගන්න අමනෝක්ෂ තීරණත් එක්ක. ඒකම මහබැංකු වාර්තාවේ ඉතා පැහැදිලිව කියනවා වී අස්වැන්න අඩුවෙන්න හේතුවක් වෙලා තියෙන්නේ දේශගුණික සාධක මෙන්ම මේ සඳහා බලපාලා තියෙනවා පොහොර භාවිතයේ අඩුවීම. හැබැයි පහුගිය සැරේ උඩ දාගෙන ආණ්ඩුවේ ඇමතිවරු කට්ටිය කිව්වා මිලියන 37,000ක් දීලා තියෙනවා පොහොරවලට. අපි අහනවා මෙරටේ ගොවියන්ට පෝර්ටික හම්බුණාද පහුගිය කාලේ රුපියල් 5000ක් දෙනවා. දැන් අද ගරු සභාපතිතුමනි මේ කන්නේ වීවගා කරලා ගරු ඇමතිතුමා දන්නවද අපේ ප්‍රදේශවල මාසෙකමාරක් වෙනවා තාම NPK මඩ පෝර්ටික හම්බෙලා නැහැ. NPK පෝර්ටික හම්බෙලා නැහැ මඩ පෝර්ටික. සාමාන්‍යයෙන් ගරු සභාපතිතුමනි මඩ පෝර ගහන්නේ වපුරන්න සතියකට ඉස්සෙල්ලා පැලහිටවන්න සතියකට ඉස්සෙල්ලා මූලික මතුපිට පෝර්ටික ආණ්ඩුවට දී ගන්න බැරි වුණා. ගරු සභාපතිතුමනි කිරි බොන්න ඕනේ කාට බත් කන ඕනේ කිරි දීලා හරියන්නේ නැහැ. පෝර්ටික නිමිලද? ඒක නොදන්න ආණ්ඩුව. මිලියන 35,000ක් වෙන් කරගෙන අද කුඹුරට පෝර නැහැ. මේක තමයි තේ ගොවියට වෙලා තියෙන්නේ. මේක තමයි රබර් ගොවියට වෙලා තියෙන්නේ. මේවා අපි ආණ්ඩුව ගැන අහිතකින් මඩ ගහන්න දොස් පවරන්න කියනවා නෙමෙයි. අපිට ගොවින්ගේ තියෙන ප්‍රශ්නේ අපි මේ පාර්ලිමේන්තුවට කතා කරන්නේ. මේවට රජයපතේ විසඳුමක් එන්න ඕන. ඔබතුමී නියෝජනයේ කෘෂිකර්ම ප්‍රදේශයක්. ගරු ඇමතිතුමත් එහෙමයි. එහෙමනම් පෝරටික කලටුලා දෙයි ගන්න බැරුව පම්පෝරි ගහනවා. එතරම් නම් කියලා අපි හාල් ටික පිටරටින් එනද? ඕක මහලුක දෙයක්ද? හාල් පිටරටින් මේරණ හාල්ල තියෙන ස්වයං පෝෂිත රටක්. මහින්ද රාජපක්ෂ යුගයේදී රට හාල්ල ස්වයං පෝෂිතලා තිබුණේ. ඔය කවුරු මොනවා කිව්වත්. ඒ නිසා අද කෘෂිකර්මාන්තයේ පැත්තෙන් යම්සි ඇදවැටීමක් සිද්ධ වෙනවා. ඒකට වර්තමාන රජය වගේ කිව යුතුයි. ඊළඟට ඒ වීඑල්යු මණ්ඩලයේ තත්ති. ඊළඟට ගරු සභාපතිතුමනි මේ ප්‍රාදේශීය සංවර්ධ අමාත්‍යංශ ගරු සරත් පොන්සේක මැතිතුමාගේ ඒ වගේම අනිකුත් අමාත්‍යාංශ පිළිබඳව මේ හැම එකම මූලික අරමුණ වෙලා තියෙනවා. ඒ ඇමතිතුමන්ලා උත්සාහ කරන්නේත් යම් ආකාරයක ප්‍රාදේශීය යම් ආකාරයක
ගරු මන්ත්‍රීතුමාට තව විනාඩි 3ක කාලයක් තියෙනවා.
ඉහළට ගෙනීමට උත්සාහ කරනවා. හැබැයි අද සිද්ධ වෙලා තියෙන්නේ ප්‍රාදේශීය පරිපාලනයේ සම්පූර්ණ බිඳ වැටලා තියෙනවා. ආණ්ඩුව ගත්ත තවත් වැරදි පියවරුත් එක ආණ්ඩුව ඇතුලේ තියෙන කණ්ඩායම් දෙකක බල අරගලේ හින්දා ප්‍රාදේශ සභා පාලනයේ පළාත් පාලනයේ මැතිවරණ කල්දැමීම නිසා ප්‍රාදේශීය සංවර්ධනය ගරු ඇමතුමා කොච්චර උත්සාහ කරුවත් ඔබතුමා කොච්චර උත්සාහ කරුවත් ගමේ සාමාන්‍ය පරිපාලන යාන්ත්‍රණය දුවන්නේ නැහැ ඇමතුමා. අද මිනිස්සුන්ට ඕන කරන සංවර්ධනය ගමේ පාර හදන වීදි ලාම්පුවක් දාන එක පාර හද මේ කටයුතු කරගන්න බැරි මට්ටමක් ඇතිලා දෙන ප්‍රාදේශීය ඡන්දේ කල් දාලා තියෙන නිසා ඒ නිසා අපි ආණ්ඩුවට අභියෝග කරනවා එක්සත් ජාත් පක්ෂය මොනවා ඉදා ගරු සභානායකතුමා කිව්වා අපි සූදානම් පවතින සමානුපාත ක්‍රමයට යන්න අනුරාධ සාරාගම ඇතුමා කිව්වා හකීම් ඇතුමා කිව්වා අපිත් කියනවා හැබැයි ආණ්ඩුව එක පාර්ශ්වයක්මයි ඡන්දේ යන්න අපි අභියෝග කරන ආණ්ඩුවට පුළුවන් නම් මේ සියලු ප්‍රශ්නත් එක්ක ප්‍රාදේශීය මැතිවරණයට යන්න මැතිවරණ ගිහිල්ලා අපි බලමු වෙන්නේ මොකද ඒ සනා ජනතාවට තමන්ගේ තීන්දුව ගන්න ඉඩ දෙන්න මේ ප්‍රාදේශීය අමාත්‍යාංශ කුමන ආකාරයේ තිබුණත් පරිපාලනයේ බිඳ වැටීම තුළ බරපතල ප්‍රශ්නයක් වෙලා තිබෙනවා ඊළඟට ගරු සභාපතිතුමියනි අපේ හැරිසන් ඇමතුමාගේ අමාත්‍යාංශය යටතේ දැන් මෙවර අයවැයෙන් වෙන් කළා තියෙනවා පිටරටින් කිරිගවයින් 15000ක් ගේන්න මිලියන 2115ක් හරිනේද ගරු ඇමතුමා මිලියන 2000 අයවැය වාර්තානුව මම කතා කරන්නේ මිලියන 2115ක් වෙන් කළා තියෙනවා අයවැය ඇස්තමේන්තුව තුන්වෙනි ලුමේ පළවෙනි පිටුවේ තියෙනවා මිලියන 2115ක් ඒක බොහොම හොඳයි එතකොට මේ එක ගවයක සඳහා ගවයින් 15000 මිලියන 2115 කිව්වන් ගරු ඇමතුමනි එක ගවයක වෙන්නේ රුපියල් 141000ක් යනවා එක හරකෙකුට හැබැයි පිටරටින් ගේන මේ එළ ගවයේ මිල ජාතික පශු සම්පත් සංවර්ධන මණ්ඩලයේ මිල ගණනනුව 103,004ක් යනවා එතකොට 103,004ක් එක ගවයේ වෙනකොට ගවය 15000ක් ගේන්න මිලියන 2115ක් වැය කරනකොට මේක යථාර්ථයක් වෙන්නේ කොහමද
දැන් ගරු ඇමතුමා
සමා වෙන්න ඕන ඔබතුමාගේ කාලය මම චුට්ටක් ගත්තට
නෑ මට වෙනම ගන්න ඔබතුමා දැන් හරි
බැසිල් රාජපක්ෂ මැතුමා ගෙනාවේ එක හරකෙක් 104 ගන්න ඕස්ට්‍රේලියාවෙන් ගෙන්නපු එක හරකේ පහුගිය කාලේ මිල වෙලා තියෙන්නේ 104යි හැබැයි දැනට අතිගරු ජනාධිපතිතුමා පකිස්තාන රජයත් ඒ වගේම ඕස්ට්‍රේලියා රජයත් එක්ක කතා කරලා සහනදායි මිල ගණන් යටතේ මේ සතුන් අපිට ලබා දෙන්න ඉදිරිපත් වෙලා ඉන්නේ.
හොඳයි.
ගරු ඇමතුමා මට පොඩි වෙලා දෙන්න මම ඇමතුමාට වාදයකට යනවා නෙමෙයි බැසිල් රාජපක්ෂ ඇමතුමාගේ මිල ගණන් නෙමෙයි මම කියන්නේ ජාතික පශු සම්පත් සංවර්ධන මණ්ඩලයේ මිල ගණන් යටතේ තමයි මේ හරක් ගෙනව එක හරකෙක් රුපියල් 104ක් වෙනවා. එතකොට 15000ක් හරක් ගෙන්න මිලියන 2115ක් මෙයාගේ 4 ගුණයක් වෙනවා මේ දීලා තියෙන ගණන් මින්නොත් ඇත්තට මේ සම්බන්ධව අපිට තියෙන සැකයක් ඊළඟ එක තමයි දැන් මේ කෙනා ගවය 15000ක් ගෙනහල්ලා එක ගොවියෙකුට ගවය 10 දෙනෙක් ගානේ අපි ගොවීන් අතර බෙදාහන්න බලාපොරොත්තු වෙනවා කියලා ගරු ඇමතුමා අපි ඕස්ට්‍රේලියාව වගේ රටකින් නවසීලන්ත යුරෝපීය රටකින් යුරෝපීය ආරේ සත් මට අනේ විලාද දෙන්න
දැන් මේ මන්ත්‍රීතුමාට කතාව කරලා අවසන් කරන්න දැන් කාලේ ඉවරයි.
ඇමතුමා මට පොඩි අසාධාරණයක් කළා. මට ඉඳා විනාඩියක් දෙන්න.
දැන් මන්ත්‍රීතුමාත් කතාව අවසන් කරන්න ඕනේ. අවසන් කරන්න
ඉක්මනට. හරි මම අවසන්. එතකොට දැන් ඕස්ට්‍රේලියාවෙන් හරි නවසීලන්තෙන් හරි මේ වගේ සත්තු ගෙනහලා කෙලින්ම රටේ ගොවිපළවල මේ සත්තු ටික බෙදා හැරියට පස්සේ ඒ තියෙන දේශගුණේ තත්ත්වෙනුත් එක්ක ඒ තියෙන පාරිසරික තත්ත්වෙනුත් එක්ක ඒ පෝෂණය ලබා දෙන්න බැරිනොත් ඇමතුමා ඒ සත්තුන් විනාශයට පත් වෙනවා. මේ මීටර විධිමත් ක්‍රමවත් වැඩ අර අපේ ආණ්ඩු කාලේ කරේ ගෙනාපු හරටේ රජයේ ගොවිපළවල වලට දාලා ගොවිපළ ගිහ සත්තු ගොවියන්න දුන්නේ එහෙම නැත්නම් ඒ දෙවෙනි පරම්පරාව දරනවා මේකෙ ගලිම ඕස්ට්‍රේලියාවේ සත්තු ගෙනහලා මෙහෙ දුන්නාට පස්සේ නවසීලන්තේ සතෙක් ගෙනහලා පොළොන්නරුවට දුන්නොත් අනුරාධපුරයට දුන්නොත් නැත්නම් රත්නපුරේ ඇඹිලිපිටිය දුන්නොත් මේක සාර්ථක වෙන්නේ නැහැ. ඒ නිසා මේ සම්බන්ධව අදාළ
අවසන් කරන්න ගරු මන්ත්‍රීතුමා
වාර්තා දීලා මෙහෙම කරනවායි කියලා සංඛ්‍යාලේඛන පෙන්වන්න වැඩිය විශේෂ පිළිම දැනුමක් තියෙන අය විශේෂඥ තවත් උපදෙස් අරගෙන මෙයට සක්‍රිය කරන්න මේ දීලා තියෙන මිල ගණන් පිළිබඳව අපිට සෑහීමකටපත් වෙන්න බෑ. මේ සංඛ්‍යාලේඛන සම්බන්ධව බරපතල වැරද්දක් තියෙන. ඒ කොහොම නමුත් ඔබතුමා ඇමතිවරයා හැටියට යම් කිසි දෙයක් කිරීම වැඩක් කිරීම ගන්න උත්සාහය පිළිබඳව පක්ෂභේදීකින් අපි සුබපතනවා හොඳ දෙයට අපි ඔබතුමාට උදව් කරන්න සූදානම් බොහොම ස්තුතියි
බොහොම ස්තුතියි ඊළඟට ගරු එම් තිලක රාජා මන්ත්‍රීතුමා ඊට ප්‍රථම ගරු ශෙහාන් සේමසිංහ මන්ත්‍රීතුමා මූලාසනයේට
කතා කරන මන්ත්‍රීතුමා
මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමනි අද අමාත්‍යංශ ගණනාවක විශේෂයෙන් විවාද කරන මේ අවස්ථාවේදී මට වෙලාව ලබා දීම ගැන මම ඔබතුමාට ස්තුතිය පළ කරනවා. ඒ වගේම පසුපෙළේ මන්ත්‍රීවරයෙක් හැටියට අපිට සාමාන්‍යයෙන් හැමදාම වගේ ලැබෙන්නේ විනාඩි 4ක විනාඩි 3ක විනාඩි 1මාරක වේලාව තුලින් තමයි අපි අදහස් පළ කරන්නේ. මේ අනුකම්පාව කරලා අද දෙමළ ජාතික සන්ධානයේ මන්ත්‍රීවරු අපේ කඳුකරේ නවගම්මාන අමාත්‍යාංශයේ ශේෂේ කතා කරන මේ අවස්ථාවේදී මට වේලාව ලබා දීම ගැන දෙමළ ජාතික සන්ධානයේ මන්ත්‍රීවරුන්ටත් මම ස්තුතිය පළ කරනවා. ඒ වගේම අද මේ සභාවේ අපේ හිටපු අමාත්‍ය ගරු මහින්දානන්ද අලත්ගමගේ මන්ත්‍රීතුමා දෙමළ භාෂාවෙන් කතා කරලා යම්කිසි ආලෝන්තනයක් ඇති කරා. දෙමළ භාෂා කතා කරමින් අපේ කඳුකරේ දෙමළ ජනතාව කෙරෙහි එතුමාගෙන් තියෙන ආදරේ මේ සභාවේ හෙළි කරා. ඒ වගේම ජනතා විමුක්ති පෙරමුණේ නායක ගරු අනුර කුමාර මන්ත්‍රීතුමා හෙඟින්බර කතාවකින් ඒ කඳුකරේ දෙමළ ජනතාවගේ ප්‍රශ්නගෙන දිග කතාවක් කිව්වා. ඒ වගේම ඒකාබද්ධ විපක්ෂයේ විජිත බේරගොඩ මන්ත්‍රීතුමා වේවා, ඒ වගේ අනිතුත් මන්ත්‍රීතුමාලා මේ කඳුකරේ දෙමළ ප්‍රජාවගෙන ඒ ජනතාවගේ ජීවන මට්ටමගෙන ඒගොල්ලන්ගේ තියෙන අනිකුත් නිවාස ප්‍රශ්න හා අනිකුත් අධ්‍යාපන ප්‍රශ්න විවිධ ප්‍රශ්න ගැන මේ සභාවෙන් ඉදිරිපත් කරා. මේ හැමෝටම වගේ ඒ ජනතාව නියෝජනය කරන නුවරළි දිස්ත්‍රික් මන්ත්‍රී ඇටියට මම මාගේ ස්තුතිය උදකරන්න කැමැතියි. ඒ වගේම මේ කතාව තුලින් අපි දකින මේ ආදරය, මේ කතාවල් තුලින් අපි දකින මේ අනුකම්පාව, මේ කතාව තුලින් එළිවෙන ප්‍රශ්න, මේ ප්‍රශ්න හඳුනා ගැනීමේදී තියෙන එකමුතුකම, මේ ප්‍රශ්න විසඳීමේදී නැති බව තමා මේ කඳුකර දෙමළ ජනතාවගේ ලොකුම ප්‍රශ්නය කියන එකයි මගේ හැඟීම. මොකද අපේ ගරු අනුර කුමාර දිසානායක මන්ත්‍රීතුමා අපේ ඉතිහාසය ගැන කිව්වා. 1815 ඉන්දියාවෙන් මේ රටට මේ ආපු මේ ජනතාව වැඩ කරන ජනතාව ගැන, බ්‍රිටිෂ් සමාගම් යටතේ වැඩ කරන ගෙන්නගත්ත මේ ජනතාව ගැන, ඒගොල්ලන්ගේ ආපු ගමන ගැන එතුමා හැඟින්බරව කතා කළා. ඒ වගේම මේ ජනතාව මේ රටට පෙමිණිලා දැන් අවුරුදු 150කට වැඩි ලබන අවුරුද්දේ අපි 150 සංවත්සරයත් සමරන්න ලෑස්ති. එතකොට මේ කාලේ මෙච්චර අවුරුදු 150න් පස්සෙත් මේ ජනතාවට ඉන්දියානු දෙමළ කියන වචනේ පාවිච්චි කරන්න ඕනේද කියන එක ප්‍රශ්න කරා. මම එතුමාට ස්තුතිවන්ත වෙනවා. එතුමාම මේ ඉන්දියානු දෙමළ කියන වචනේ මේ මිනිස්සු මේ ජනතාව හඳින්වා දීම වැරදි කියන එක මේ සභාවේ හෙළි කරන එක. මොකද අපි දන්නවා ජනතා විමුක්ති පෙරමුණට කලක තිබුණා යම්කිසි ප්‍රතිපත්තියක්. පන්ති පහ, ඒකේ පස්වෙනි පන්තියේ අවුනේ අපි. මේ ජනතාව ඉන්දියාව සම්භාව්‍ය තියෙන ජනතාව කියලා කියමින් අපි කෙරෙහි වැරදි අදහස් තිබුණු අර පක්ෂේ නායකයාම අද ඒ ප්‍රතිපත්තිය වෙනස් කරගෙන අර ජනතාව වෙනුවෙන් යම්කිසි සංවර්ධනයක්, යම්කිසි වැඩපිළිවෙලක් කරන්න ඕනේ කියන එක මේ සභාව ඉදිරිපත් කිරීම අපි ගරු කරනවා. ඒ වගේම 2010 මං හිතන විදිහට ගරු රාමලිංගම් චන්ද්‍රසේකරන් හිටපු මන්ත්‍රීතුමාට නියෝජනය ලබා දීමෙන් මේ අවස්ථාව ඒගොල්ල අවස්ථාව කරගත්ත මේ කඳුකරේ දෙමළ ජනතාව කෙරෙහි යම්කිසි සේවයක් කරන්නට. නමුත් එහෙම එකක් අර මන්ත්‍රීතුමාගේ මාගෙන් වුණා කියන එක අපිට ඒ තරම් සඳහන් කරන්න විදියක් නැහැ. එක කොටසක් හැර මේ ඉන්දියාවේ දැනට අවතන් කඳවුරුවල ඉන්න ජනතාවට ශ්‍රී ලංකා පුරවැසිභාවය ලබා දීම වෙනුවෙන් එතුමා මේ සභාවෙන් கமிட்டி சபாபதி எட்டியிட்ட இந்த சேவைய கலாக்கீனைக்க மங் மதக்கிரி மட்டும் கமிட்டி கரு மூலாசாரோட சபாபத்துமணி மே அப்பே அன்றகுமார திசாநாயக கரு மந்தித்துமா கியப்ப கதாவை மங்க என்ன கமத்தி எக்தா சட்டசிய பகலவெங் மே லங்காவட்ட அப்படி ஆவாய் கீனாட்டு வித்திர நெமை எக்தாஸ் நமசிய விசிய எக்க வெனக்கொட்ட மே ஜனதாவி நியோஜனை கரமின் தேசபாலன நியோஜித்தே மே சபாவை இந்த தீனோ ஐ எக்ஸ் பெரேரா எக்தாஸ் நமசிய விசிய அத்தரே ஐ எக்ஸ் பெரேரா கீன நியோஜித்தே அப்பே நியோஜித்தே கெட்டியட் மே சபாவை இந்த தீனோ இவகேம எக்தாஸ் நமசிய திசையே ஹெட்டன் மகே கம மங் ஸ்கோலகிய கம அப்பே கமே நடேச ஐயர் அப்பே ஜனதாவ நியோஜனை கரமின் மே சபாவே நியோஜன லவாதில் தீனோ இவகேம எக்தாஸ் நமசிய அத்தலி சத மங் பூம ஆடம்பரே கேண்ட ஒன்று மே சபாவட்ட மே கந்துக்கரே தெமல ஜனதாவை நியோஜனை கரமின் இந்தியா சம்பாவை தீன தெமல ஜனதாவை நியோஜனை கரமின் அட்டதனை அட்டதனை பார்லிமெண்ட் வீட்டியா திவங்கத்தை தொண்டமான் மதித்துமா அப்பே கமே யாப்பு சி வி வேலுப்பிள்ளை ஜி ஆர் மோத்தா கே ராஜலிங்கம் எஸ் என் சுப்பையா வி குமாரவேல் ராமானுஜம் கியன அட்டதனை மே பார்லிமெண்ட் வேதி அப்பே ஜனதாவை நியோஜனை கரமின் திபுனையே அவஸ்தாவக்கு தமா லங்காவட்ட நிதாச லெபுனு அண்ண ஏ அவருத்தம அப்பே நிதாச மே ரட்டே நெத்திக்கலா அப்பே புரோசிபாவை நெத்திக்கலா மேகே கிசி பாட்ட பேதியாக் நே கிசி ஜாதி பேதியாக் நே எமோம வாகே எகத்து வெல்லா கரப்பேட கிலா பீத்தன் ஏகே உதே கதாகரன கொட்ட மே சபாவே கரு அன்றகுமார் திசாநாயக மந்துமா கதாவா கியூவா யாப்பனே புஸ்தகாலே கினி திப்பட்ட கரு அக்ராமதித்துமா மே சபாவே சமா இல்லுவா ஏ வகேம மே இந்தியா சம்பாவை தீயன கந்துக்கரே தெமல ஜனதாவட்ட சங்கர்தன வெடக்குட்டா அப்பி மே ரட்டே வச்ச தேவால் வரட்ட சமாவை இல்லண்ட உனக்கு நில்லி மக்கரா மம நாங் ஹிதன்னே பாட்டு பேதின் துறவு ரத்துவேவா நில்வேவா குலவேவா ஹெமோம வகேம அப்பி ஏ சமா பலாபுரத்து வேணுவா இப்ப பலாபுரத்து வேணும் அப்பி முகத அப்பே தேசபாலன ஐதிவாசிகம் நெத்திவுனாம் பஸ்ஸே அப்பிட்ட திபுனு எக்கம மார்கே அப்பி வெடக்கர்ண ஜனதா ஹெட்டியட்ட ஊர்த்திய சமித்திய மார்கே அப்பே சட்ட நாரங்கன் இட கடத்தி புண்ணி ஏ காப்பி கலா ஏ கால இந்தாம அத வெனத்துரு அதாத்மம நியோஜனை கரன்னே ஊர்த்திய சமித்திய கம்கரு ஜாத்திக சங்கமே கேன்னு ஊர்த்திய சமித்திய நியோஜ லேக்கம் ஹெட்டியட்டா மே பாலிமென் தோட்ட அப்பி வில்லத்தியன் அப்பிட அவஸ்தாவ அயங்கரா ஏ அவஸ்தாவ துளிங் அப்பி அப்பி ரெக்ககத்தே ஊர்த்திய சமித்தி மார்கே அன்னே உத்தி சமிதி நாயக்கா தமா கம்கரு ஜாத்திக சங்கமே உத்தி சமிதி நாயக்கா திகம்பரம் எமெத்துமா தமா அத கம்கரு நவகம்மா நமாத்தெங்ஸ் அமாத்து தூர தெங் நபாகினி தியன்னி ஏ துளிங் அப்பி அப்ப சேவையில் தென் மங் மே அதாஸ் துளிங் மம கியன் என்ன மே அப்பி அப்பி கெரை தியன அனுகம்பா அப்பி கெரை தியன ஆதரு அப்பி போவ போம அகே கூட சலக்கணும் ஏ வகேம கரு மூலாசானாரு மந்திரித்துமணி மே அப்பி ஹொயாகண்ட ஓனே எய் மே ஜனதாவை மெஹம வெட்டில இன்னி அப்பிட்டு உனே முகது மம நிதரம மதக்கரணவா மம மகே அப்பே வத்தே தே வத்தே கம்மானே ஆப்பு அத்தரவெனி பார்லிமெண்ட் மந்திரி தினட்ட மே தின மே அவஸ்தாவுக்குதி எக்க கெபினட் அமாத்த கரு திகம்பரமெத்துமா மம திலகராஜ பார்லிமெண்ட் மந்திரி ஏவகே மத்தியம் பலாத்தே ரமேஷ் கேன எமதித்துமா துந்தே நாம எக்க கிராம நிலதாரி கொட்டாசை இந்த வில்லைன்னு எக்க தே மடக்குமுறைக்கு தேவத்தை இந்தங்க வில்லைன்னு அப்பிட்ட பெரிக்கமாக் அப்பே அவஸ்தாவ நெத்திக்கரே கதமாய் பிரஷ்ன ஏ அத்துளிந்தமா மே அவஸ்தாவ லபாகின தென் அப்பி மே அப்பே சமாஜ வினுவே ஹடனகன் மங் மதக்கரன் கமதி எக்தாஸ் நமசிய ஹெத்த அத்தர காணி வட்டுக்கோட்டை சமலு வட்டுக்கோட்டை சமலுவே தியத்தி திமல விமுக்தி பெறமுன் ஹெட்டியட்ட ஏ கால சந்தானே திமுன தினட தீன திமல ஜாதி சந்தானி வித்திர நிமை ஏ சந்தானே ஸ்ரீலங்கா கம்கரு காங்கிரஸ் சந்தானே இக பக்ஷா இத்தகோட்ட திவங்கத தொண்டமா நமத்துமா தீர்ணையா கிரணவா வட்டுக்கோட்டை சமுழுவேதி தமிழீழம் இல்லனவாய்க்கின தீர்ணை கண்ணகோட்ட
අපේ දිවංගත තොණ්ඩමාන නැමැති සමුමුරි තොණ්ඩමාන නැමැතිතුමා තීරණයක් ගන්නවා ඒ සන්ධාණයෙන් අයින් වෙලා එනවා. මොකද අපි ලංකාව දාලා යන්න කැමති නැහැ කියන තීරණය තමයි ඒක. 1964 ශ්‍රීමා ශාස්ත්‍රි කිවිසුමේ අපේ ජනගහනයේ භාගයක් ඉන්දියාවට ආපේ හැරියා. ඒකත් උනා. ඒකත් අපිට 1948 පොරොවිසි භාවය නැති කරපු වගේම තවත් ලොකු පාඩුවක් අපිට මේ ජනගහනයේ වැඩි කොටසක් අපි ආපෝ ඉන්දියාවට යන්න සිද්ධ වුණා. නමුත් අන්න වට්ටකෝට සමුළුව තියෙන ඒ කාලෙම හැටන් සමුළුව කියලා එකක් තිබ්බා. ඒකේ අපේ බුද්ධිමතුන් වාඩි වෙලා තීරණය කරා. මොනවද කරන්නේ? අපි මේ ගිවිසුම යටතේ ඉන්දියාවට යනවද? නැත්නම් අපි මේ ලංකාවේ අපේ භූමි හැටියට මේ ලංකාවේ අපි ජීවත් වෙනවා කියන තීරණය ගන්න අපි හැටන් එකේ වාඩි වෙලා අපේ බුද්ධිමතුන් කතා කරා. අන්න ඒ සමුළුවේ තීරණයක් ගත්තා. නෑ, ලංකාව තමයි අපේ භූමිය. අපි මේ රටට ඇවිල්ලා අවුරුදු 100ට වැඩිය මේ පොළවෙන් මහන්සියෙන් අපේ ලේබින්දෙන් වැඩ කරලා තියෙනවා. වැඩ කරන ජනතාව හැටියට අපිට අයිතියක් තියෙනවා මේ රටේ අපිට ජීවත් වෙන්න, අපි මේ රටේ ජනතාව හැටියට. නමුත් මේ ජනතාවට නිතරම උනේ මොකද? 1956 කෝලා කොහෙද පටන් ගන්නවා ශ්‍රී අකුරේ, අන්තිමට වැටෙන්නේ වතුකරේ දෙමළ ජනතාවට. 1983 නල්ලූර් වලින් යාපනේ නාචිමාර් කෝවිල් අඩි වලින් හමුදා ප්‍රශ්නට 13 මැරලා ඒ ප්‍රශ්න පටන් ගන්නේ, අන්තිමට රත්නපුරේ තලවැකලේ වැරෙන්නේ මේ දමල ජනතාව. 1989 ජනතා විමුක්ති පෙරමුණ ප්‍රශ්න හැමෝම දන්න ප්‍රශ්නයක් වතු තේ කර්මාන්ත ශාලාවට ගිනි තියෙනවා අපේ ආර්ථිකයට ගහනවා. නමුත් මේ වගේ ගොඩක් දේවල් වෙනවා. ඊට පස්සේ යුද්ධයේ තිබිච්ච මේ අවුරුදු 30ම දෙමළ කතා කරනවා ඉදම දෙනුත් ඉන්නවා හිරකූඩුවේ. ගොඩක් අය නිදහස් කරලා ඉවරයි. 5000ක් 6000ක් එකපාරට පුනරුත්ථාපන කඳවුරෙන් තියලා නිදහස් කරලා ඉවරයි. නමුත් මේ ට්‍රාන්ස්ෆෝමරයට බොහොම තියෙන උත්සාහ කරා කියන පදනමින් තාම හිරකූඩුවේ ඉන්නවා අවුරුදු 12ක් ඉන්නවා. දළදා මාලිගාවට බොහොම තිබිච්ච ආවේ කෙනාත් එක කතා කළා කියන එක වචනේ කතා කරලා ෆෝන් එකේ කතා කරලා තියෙනවා කියන හෝටලේ වැඩ කරපු කෙනා තාම ඉන්න හිරකූඩුවේ. අනිත් අය කවුරුත් නැහැ. කොහෙල බලන්න අර නඩුව කවුරුත් නැහැ. අර මිනිහා හෝටල් එකේ වැඩ කරන මිනිහට මොකක් කරි කැම පාසල ගෑන්න කියලා ඒක කෝට් කරන්න ඇති. මේ ආරම් දෙන්න ඇති. ඒ එක වැඩ විතර කරුවේ. දැන් ඉන්නේ අර මිනිහා විතරයි කූඩුවේ ඉන්නේ, නඩුව තාම නැහැ. මෙන්න ප්‍රශ්න. මේ වගේ ප්‍රශ්න ගොඩක්. මේ අවස්ථාවේදී මම කියන්නේ මෙච්චර දේවල් වුණත් අපි ජනතාව එක තීරණයක් ගත්තා. මොනවද ඒ තීරණය? අම්මා කෙනෙක් ළමයට ගහනවා, පොඩි ළමයකට ගහනවා, තමාගේම ළමයට ගහනවා. අර ළමයා මොනවද කරන්නේ? දුවල පණින්නේ නැහැ. ඒ අම්මාවම ආපහු බදා ගන්නවා. අම්මා ගහන්න අම්මා ගහන්න එපායි කියලා ආදරෙන් අර අම්මවයි බදා ගන්න අර ළමයා. අන්න අර ළමයා තමයි අපි. මේ ලංකාවේ කඳුකරේ දෙමළ ජනතාව කියන්න කවදාවත් ලංකාවෙන් අපිට මේ අවස්ථාවේදී ගෙව්වයි කියලා ලංකාව හැර අපි ගියේ නැහැ. අපි වෙනම රටක් ඉල්ලුවේ නැහැ. අපි අහන්නේ මේ රටේ අපිට මේ පුරවැසි භාවය ලබා දුන්නා වගේම අපිට අනිකුන් අයිතිවාසිකම් ලබා දෙන්න. අන්න අර අයිතිවාසිකෙන් තමයි අපි මේ අපේ ලයිස්තුව හදන්නේ. මොකද ලයිස්තුව? අපිට නිවාස හදලා දෙන්න. මොකද අනිකුන් ජනතාව වගේ නෙමෙයි අපේ නිවාස තියෙන්නේ. හිතරම කතා වුණා. දැන් තමයි චුට්ට ඒක ප්‍රායෝගිකව කරන්න පටන් අරගෙන තියෙන්නේ. එම අපි අපි මේ මේ පැහැදිලි කිරීමයි අපිට අවශ්‍ය වෙන්නේ. මං කාටවත් විවේචනය කරනවා නෙමෙයි. හිමෝටම මේ හිමෝත් එක්කම සහයෝගයෙන් මෙතනින් මේ සභාව වැඩ කරන මන්ත්‍රීවරුන් අපි. අපිට JVP සහෝදර මන්ත්‍රීවරුන් සහයෝගය දෙනවා. අපි යෝජනාව ගෙනාම ඒකට පක්ෂව කතා කරනවා. ඒ වගේම දෙමළ සංධානයේ අපේ මන්ත්‍රීතුමන්ලා අපිට සහයෝගය දෙනවා. ඒ වගේම ඒකාබද්ධ විපක්ෂෙනුත් කතා කරනවා. ඒ වගේම අපේ ආණ්ඩු පක්ෂයේ එමම වගේම අපිට ආදරයි. නමුත් ප්‍රශ්න තේරුම් ගැනීමේදී ප්‍රශ්නයක් තියෙනවා. අපි තාමත් ජාතික පද්ධතියට ඇතුල් වෙලා නැහැ කියන එකයි අපේ ප්‍රශ්න. මේකයි දැනුම් ගන්න ඕනේ. ඒ මොනවා වේවා අධ්‍යාපන, නිවාස ප්‍රශ්න කිව්වා වගේම අධ්‍යාපන ගතකල් වතු පාසල් කියලා සිස්ටම් එකක් තියෙනවා. කවදාවත් නැහැ. අපේ රටේ අවම වේතනය 10000යි.
දාදායි පණතේ දෙනවා. නමුත් මේ වතුකරේ පාසලේ සේවය කරන ඒ ගුරුවරුන්ට 6000 පඩිය. අන්න වෙනස. මොකද ප්‍රශ්න? එයි මේම කරන්නේ. ඒගොල්ලන්ට විතර 6000 පඩිය. සෞඛ්‍ය ශේෂය අරගත්තනම් අපේ තියෙනවා මධ්‍යම රජයට අයිති වෙච්ච රෝහල, පළාත් සභාවට අයිති වෙච්ච රෝහල, ග්‍රාමීය රෝහල කියලා තියෙනවා. ඒ ඔක්කොම රජයේ වීදමෙන්, රජයේ ප්‍රතිපාදන වලින් පවත්වාගෙන යන රෝහල්. නමුත් වතුකරේ විතර තියෙනවා වතුකරේ රෝහල කියලා වෙනම එකක්. සතයක්වත් රජයෙන් වීදම් කරන්නේ නැහැ. අර RPC වැනි කම්පැනි කියන ඒගොල්ලෝ ලෙවි වලින් තමයි ඒක නඩත්තු කරන්නේ. එතනින් ඉන්නේ MBBS ડોක්ටර්ස්ලා නෙමෙයි. ස්ටේට් මෙඩිකල් ඇසිස්ටන්ට් කියලා ලෝකෙම නැති, මේ ලෝකෙම නැති වෛද්‍ය පිරිසක් ඉන්නවා. මම ඒගොල්ලන්ට අගෞරව කරනවා නෙමෙයි. අඩුම ගානේ ඒගොල්ලේ මාර්ගය හරි අර ජනතාවට සේවය ලබාගෙන මම ස්තුතිවන්ත වෙනවා. ඔක්කොම ෆාමසිස්ට්ලා. දෙනටමත් තියෙනවා. 350ක් තියෙනවා. මේක තීරණය කරා 2006 අපේ වඩිවේල් සුරේෂ් සමත්තුමා නියෝජ්‍ය සෞඛ්‍ය අමාත්‍යයට ඉන්න කාලේ තීරණය කරා මේ රජයට පවරා ගන්න. 54ක් පවරා ගන්නට පටන් ගත්තා. ඒක එහෙම අත්හැරියා දැනට 32ක් තියෙනවා. ඒ 32ට වෙන් කරන්නේ අවුරුද්දට මිලියන් 300යි. ඒ කොයිටේ විද කරන එක දන්නේ නැහැ. මේ ප්‍රශ්න ඔක්කොම අපි කතා කරනවා. අපේ ඕසයිට් කමිටි වලින් කතා කරනවා, ගොඩක් දේවල් කතා කරනවා. මම කියන්නේ මේ කොහොමද මේ ජාතික පද්ධතියෙන් මේ ජනතාව අයින් වෙලා අයින් කරලා තියන්නේ? වතුර කවදාවත් පිරිසිදු වතුර අපි බීලා නැහැ. ජාතික සල සම්පාදන සිස්ටම් එකක් අපිට නැහැ. පාර වත්ත පාර කියලා වෙන තියෙනවා මේ ලංකාවේ වතු පාර. ඒක මාර්ග සංවර්ධන අධිකාරියට අයිති නැහැ. මධ්‍යම පලා මධ්‍යම රජයේ අධිකාරියට අයිති නැහැ. පළාත් සභා පද්ධතියට අයිති නැහැ. ඒ වතු පාර වත්තේ මුදාලි බලන්න ඕනේ. ඒම ක්‍රමයක් තියෙන්නේ. එතකොට ඒ පාරවල ඔක්කොම සෞත්තු. ඒ වගේම එම එකක්ම වගේ මට කියන්න පුළුවන්. පඩිය. ලක්ෂ ගණන් ජනතාවගේ පඩිය. මේ ජාතික මට්ටමේ තියෙන පනතට අහුවෙලා නැහැ. මේ පනත මගින් නෙමෙයි අර වැඩිය ලබා දෙන්නේ. සාමූහික ගිවිසුමක් කියලා ගිවිසුමක් අත්සන් කරනවා. එක්කෙනෙක් දෙන්නෙක් නෙමෙයි. ලක්ෂ ගණන් ජනතාවගේ ඉතිපඩි තීරණය කරන්න. එම අවුරුදු දෙකටම පාරට බැහැලා කෑ ගාලා තම රුපියලක් හෝ රුපියල් දෙකක් හෝ වැඩි කරන්නට අර ජනතාව වෙලා තියෙන්නේ. මෙන්න වෙනස. මේක වෙනස් කරන්න ඕනේ. අපි අපෝස් නෙමෙයි. අපිට පුළුවන්. මෙන්න මට පුළුවන්. මේ පාර්ලිමේන්තුවේ මට කතා කරන්න පුළුවන්. දෙමළෙන් කතා කරන්න පුළුවන්. සිංහලෙන් කතා කරන්න පුළුවන්. ඉංග්‍රීසියෙන් කතා කරන්න පුළුවන්. මං වගේ ඉන්නවා අයියේ අයියේ මගේ මල්ලිලා මගේ නංගිලා. එමෝටම පුළුවන්. අපිට අවස්ථාව ලබා දුන්නොත් අපිට පුළුවන් මේ ගොඩ එන්නට. අපිට තියෙන්නේ බෙරියස්. අර බෙරියස් වලින් එන්නටයි අපි දඟලන්නේ. මෙන්න මේ අවස්ථාවේදී මේ තුලින් තමයි එතුමා සඳහන් කරපු අනන්‍යතාවය. දෙකක් කරුණ දෙකක් සඳහන් කරා. එකක් අපේ මේ දෙමළ ජනතාව වෙනුවෙන් තියෙන අනන්‍යතාවය මොනවද කියන එක ප්‍රශ්න කරා. ඉන්දියානු දෙමළ ජනතාව කියන එක දිගටත් කියන්න ඕනේ කියන දෙක. ඒකට උත්තරයක් තියෙනවා. ඒ වගේම මේ ජනතාවට වෙන්න ඕන ඉඩම් අයිතිය ගැන ඒකටත් විසඳුමක් තියෙනවා. මොකද අනන්‍යතාවය. අපි ලංකාව දෙමළ කියන අනුර කුමාර සහෝදරයා කියනා වගේ අපිට ලංකාව දෙමළ කියන වචනය හරියන්නේ නැහැ. අපි ලංකාව කැමති වුණාට අපි ලංකාව හිටියට මොකද ලංකා දෙමළ කියන ඒ නමින් උතුරු නැගෙනහිරේ දෙමළ ජනතාව ජීවත් වෙනවා. කවුරුත් හිතන්න පුළුවන් ඕගොල්ලොත් ලංකා දෙමළ කියාගෙන අර මිනිසුත් එක්ක එකතු වෙලා ජීවත් වෙන්න පුළුවන් අර ජනත් එක්කවත් එක්ක නෑ. අභිලාෂේ වෙනස්. අපේ වතුකරේ දෙමළ ජනතාවගේ අභිලාෂයට වඩා ගොඩාක් දුරකින් උතුරු නැගෙනහිර දෙමළ ජනතාවගේ ප්‍රශ්න වෙනස්. ළඟදි ජනාධිපතිතුමා ප්‍රකාශයක් කළා. මොකද ප්‍රකාශය? අපේ රටේ සංවර්ධනය හැමෝටම එක මට්ටමින් තියෙන්න ඕනේ. උතුරට ඒක එහෙම උන්නේ නැහැ. අන්න ඒකයි යුද්ධය කියලා කිව්වා. ඒ වගේම මම මතක් කරන්න කැමති මේ උතුරිත සභාවෙන්. අන්න ඒ වගේම තමයි මධ්‍යම කඳුකරේ වැඩ කරන ජනතාවගේ අර කඳුකර ජනතාවට ලබා දෙන සංවර්ධනය ඒ මට්ටමෙන් එක මට්ටම නෑ, ජාතික මට්ටමෙන් නෑ. අන්න ඒකයි ප්‍රශ්නේ. ජනාධිපතිතුමාගේ අපේ අධිකර ජනාධිපතිතුමාගේ ඒ වචනේ අනුව මෙහෙම ගියානම් අනාගතයේ ඒත් යුද්ධයේ ඉඩ තියෙනවා. අන්න ඒකයි අපි සහයෝගය දෙන්නේ නිකන් නෙමෙයි. අපිවත් එකතු කරගන්න.
මේ ජාතික පද්ධතියට අපිවත් එකතු කරගන්න අපි සහෝගය දෙනවා. දැනට මේ පාර්ලිමේන්තුවේ 9 දෙනෙක් ඉන්නවා. විපක්ෂයේ ඉන්න දෙන්නෙක් ආණ්ඩු පක්ෂයට ඡන්ද දෙනවා අයවැයේදී. අනිත් අත දෙනාම අපි ආණ්ඩු පක්ෂෙත් එක්ක ඉන්නේ. අපේ ඉල්ලුම් මොනවද? අපිට තියෙන ප්‍රශ්න මොනවද? අපි හොඳටම පැහැදිලිව කියලා තියෙනවා. මෙසරෙත් අපි දිනසීය වැඩසටහනේ මේ පෝචර් සතක් අපිට ලබා දෙන්න කියමින් කැබිනට් පත්‍රිකාව තුලින් ඒ ඉඩම් ලබා ගත්තට දිනසීය ඉවර වුණාම වැරදි අදහස් ඒකට කිව්වා. only 400 days කියලා. අර 7 පෝචර්ස් ලබා දෙන කැබිනට් පත්‍රිකාවට ඒ මාර්ථ නිරූපණය කරා. අපි ඒකට සභාවට ගෙනාවා. වේලු කුමාර් මන්ත්‍රීතුමා ඒ යෝජනාව.
Honourable member, you have 2 minutes more.
I think 5 minutes.
No, you have 2 minutes more.
I have 24 minutes.
You have 24 minutes?
Yeah.
But you have already spoken for 21. Almost 21
no. I have.
No, we go on this.
Okay.
What you have 2 minutes more.
Okay. So, අපි යෝජනා කරා. ඊට පස්සේ අපේ අග්‍රාමතුමා මේ පිළි අරගෙන අපිට මේ තේරුම් අරගෙන ගරු මුදල්ලමැතුමාත් එක්ක සාකච්ඡා කරලා මෙන්න මේ සර අයවේ කොටස කෙටියටම ඔප්පු සමග ඉඩම් කියන ඒ වචනත් සමග ගිය සුමානේ කැබිනට් පත්‍රිකාව තුලින් අපිට ඒක ලබා දීලා තියෙනවා. අනුර කුමාර් සහෝදරයා ඒක පිළිගන්න ඕනේ. අපේ අනන්‍යතාව නමෙන් විතර නෙමෙයි ඉඩම් එක්ක අයිතිවාසිකමක් කෙටියට මේ රටේ අපිට ලැබෙන්න ඕනේ කියන එක මම එතුමාට මතක් කරන්න කැමතියි. ඒ වගේම ගෙවල් නිවාස අපිට ලක්ෂ දෙකක් ඕනේ කියලා කිව්වා. ලක්ෂ දෙකකට යන ඉඩම් ප්‍රමාණය ගැන කිව්වා. ලක්ෂ දෙකක් ගේ අවශ්‍ය වෙනවා වගේම අක්කර ලක්ෂ දෙකක් මේ තියෙනවා. ඒකෙන් අපි ගණන් අදලා බැලුවා. පෝචස් අත ගාන දුන්නොත් ඒක 10000කට අඩුව 9000 ගාන විතර යන්නේ. මේ ඒ අයිති අර ජනතාවට ලබා දෙන්න ඕනේ කියන එක මේ යාපාන රජේ ඉන්නවා. ඒක අපිට ලබා දීලා තියෙනවා. කලිනුත් කිව්වා අයවැයේ ගවල් 50000 කියලා කිව්වා. අපේ අලුත්ගමේ මන්ත්‍රීතුමාට මම කියන්න ඕනේ. කලිනුත් කිව්වා ලබා දුන්නා මේ රජවල් තුලින්. ඒ වෙලාවේ අපේ හිටපු ඇමතිවරුලා ඒක හරියට කළේ නැහැ. ඒකට ඇමති කියන නමෙන් ඒතුම ඇමති වෙන නමෙන් ෂර්ට් එක තිබුණා. වැඩ කරන්නට අමාත්‍යංශය තිබුණ නැහැ. කලිසම තිබුණ නැහැ. අමාත්‍යංශයක් නැහැ. යටිදොල පහසුකම් අමාත්‍යංශය 1996 චන්ද්‍රිකා බණ්ඩාරනායක මැතිණිය ලබා දුන්නා. 2009 වෙනකොට මහින්ද රාජපක්ෂ මැතිතුමා නැති කළා. එතකොට ඊටපු ඇමතිලා ඒක ලබා ගන්නෙ නැහැ. වැඩ කරන්න විදියක් නැහැ. පසු සම්පත් විතර තියාගෙන දැනට අපේ හරිසන මැතිතුමා බොහොම ලස්සනට කරගෙන යනවා. ඒ වගේ අවස්ථාවදී දැනටමත් අපේ දිගම්බර මැතිතුමා මේ අමාත්‍යංශය බාර අරගෙන
සාන කරන ගරු මන්තුමා
අවුරුදු පහේ සැලැස්මක් අදලා තියෙනවා. ඒ වගේම අපේ දිග මේ අනුර කුමාර මැතිතුමා මතක් කරපු අධිකාරියක් ගැන කැබිනට් පත්‍රිකාව යෝජනා කරලා තියෙනවා. ඒ වගේම අපිට බෙරියර් කැටියට තිබුච්ච 1980 ප්‍රාදේශ සභා පනත සංශෝධනය කරන්නට මම යෝජනාවද ඒක පිළි අරගෙන අපේ රජය යහපාලන රජය අපි වෙනුවෙන් දැනටමත් මේ වැඩපිළිවෙලට එකතු වෙලා ඉන්නේ. මං හැමෝම මගේ අහන්නේ මේ සභාවේ
සෑම
225 මන්ත්‍රීවරුන්ගේ මේ ආදරය මේ අනුකම්පාව එක දිගටත් ලබා දීමෙන් අපේ කඳුකර දෙමළ ජනතාවෙන් වෙනුවෙන් ඔබතුමාලාගේ සෞඛ්‍ය ලබා දෙන්න ඉවසගෙන වෙලාවට ස්තුති කරමින් දෙහෙට වෙනා බොහොම ස්තුති.
බොහොම ස්තුති. මේ ළඟට ගරු ජී ශ්‍රීනේෂන් මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු 4ක කාලයක් තියෙනවා. 4 minutes.
උයරිය සභைக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, நேரம் குறுகியதாக இருக்கின்றபடியால் நேரடியாக விடயத்திற்கு வருகின்றேன். இன்றைய தினம் மலைநாட்டு வீடுகள் சமூக அபிவிருத்தி விடயம் தொடர்பாகவும் தொலைத்தொடர்பு விடயம் தொடர்பாகவும் கிராமிய பொருளாதார அபிவிருத்தி தொடர்பாகவும் கருத்துக்கள் கூற இருக்கின்ற வேளையில் சுருக்கமாக எனது உரையை கூறிக்கொள்ள விரும்புகின்றேன். அந்த வகையில் கிராமிய பொருளாதார அபிவிருத்தி அமைச்சரும் பிரதி அமைச்சரும் இந்த இடத்தில் இருக்கின்றார்கள். எனவே இந்த ஆண்டில் கிராமிய பொருளாதாரத்தை அபிவிருத்தி செய்யக்கூடிய விதத்தில் உங்களுடைய அதிரடியான செயற்பாடுகளை நீங்கள் எடுப்பீர்கள் என்று நான் நம்புகின்றேன். ஏனென்றால் அதிரடியான கருத்துக்களை முன்வைப்பதில் மிகவும் கெட்டிக்காரர் நீங்கள். அந்த வகையில் இந்த முறை பாதிக்கப்பட்ட கிராமங்களை நோக்கி உங்களுடைய அதிரடியான பொருளாதார நடவடிக்கைகளை கிராமங்கள் தோறும் முன்னெடுப்பீர்கள் என்ற நம்பிக்கை என்னிடம் இருக்கின்றது. என்னிடம் இருப்பது நான்கே நான்கு நிமிடம். ஆகவே உங்களுடைய செயற்பாடுகளை முன்னெடுப்பீர்கள் என்று நம்புகின்றேன். குறிப்பாக போரதீவு பிரதேசத்தை எடுத்துக்கொண்டால், போரதீவு பிரதேசத்துக்கு நீங்கள் அடிக்கடி போய் வருகின்றவர் என்று எனக்கு தெரியும். அந்த இடத்தில் உண்மையில் மட்பாண்ட அந்த காலத்தில் பாரம்பரியமாக மட்பாண்ட தொழிலை செய்து அவர்கள் தங்களுடைய வருமானத்தை ஈட்டிக் கொண்டவர்கள் என்ற வகையில் அவர்கள் மீண்டும் அந்த மட்பாண்ட தொழில்களை செய்வதற்கு விரும்புகின்றார்கள். எனவே அவர்களுக்கு உரிய வசதிகள் வாய்ப்புகளை நீங்கள் செய்து கொடுப்பீர்கள் என்ற நம்பிக்கை இருக்கின்றது. அத்தோடு போரதீவு உள்ளது
4 நிமிடம்.
நீங்க போதுமான அளவு கட்டாயம் செய்து கொடுப்போம். நன்றி. அதேவேளை இந்த பால் உற்பத்திகள் அங்கு அதிகமாக நடக்கின்றபடியால் இந்த பாலோடு சம்பந்தப்பட்ட கைத்தொழில்களை நீங்களும் ஏனைய அமைச்சரோடு இணைந்து உங்களுடைய செயற்பாடுகளை முன்னெடுப்பீர்கள் என்ற நம்பிக்கை இருக்கின்றது. இதைவிட ஆங்காங்கே காணப்படுகின்ற வளங்களை பயன்படுத்தி குடிசை கைத்தொழில் என்ற அடிப்படையில் அங்கிருக்கின்ற மக்களுக்கு கிராமிய பொருளாதாரத்தினை கட்டி எழுப்புவதற்கு ஏற்ற விதத்தில் நீங்கள் நடவடிக்கை எடுப்பீர்கள் என்று நினைக்கின்றேன். அமைச்சருக்கு நீங்கள் நல்ல ஆலோசனைகளை வழங்குவீர்கள் என்ற நம்பிக்கையும் இருக்கின்றது. நீங்கள் மட்டக்களப்பை சேர்ந்தவர் என்ற வகையில் மட்டக்களப்பில் உள்ள வளங்கள் அக்குவர் ஆணிவராக உங்களுக்கு தெரியும். எனவே அமைச்சர் அவர்களிடம் சரியான முறையான நல்ல ஆலோசனைகளை நீங்கள் வழங்கி இந்த ஆண்டில் எங்களுடைய பிரதேசத்தில் ஒரு அதிரடியான அபிவிருத்தி ஏற்படுவதற்கு ஏற்ற விதத்தில் உங்கள் செயற்பாடுகளை முன்னெடுக்க வேண்டும் என்று கேட்டுக் கொள்வதோடு, அதேவேளை தொலைத்தொடர்பு பற்றியும் நான் சில குறிப்புகளை கூற வேண்டும். கஷ்டமான பிரதேசங்களில் தொலைத்தொடர்பு வசதிகள் இல்லாத நிலைமை காணப்படுகின்றது. குறிப்பாக நாவற்காடு கிராமத்தை எடுத்துக்கொண்டால் அந்த கிராமத்தில் வைத்தியசாலை இருக்கின்றது, பாடசாலை இருக்கின்றது, அஞ்சல் அலுவலகங்கள் இருக்கின்றன. இருந்தும் கூட அங்கு தொலைத்தொடர்பு வசதிகள் இல்லாமல் இருக்கின்றபடியால் அந்த பிரதேசத்திற்கும் ஒரு இணைப்பை கொடுப்பதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும் என்று அது சார்ந்த அமைச்சர் பிரதி அமைச்சர் இருக்கின்றார் நினைக்கின்றேன். இந்த விடயத்தில் கவனம் எடுக்க வேண்டும் என்று கூறிக்கொள்வதோடு, அடுத்ததாக இன்னும் ஒரு விடயம் இருக்கின்றது. மலேக வீடமைப்பு சமூக அபிவிருத்தி. ஐ ஹாவ் 1 மினிட். ஐ காட் ஃப்ரம் சிவமோகன் டாக்டர். ஆகவே அடுத்த கட்டமாக இந்த மலையகத்தை பொறுத்த மட்டிலும் மலையகத்தில் இப்போது ஒரு புதிய காற்று வீசுகின்றது. அதாவது புதிய அணியினர் இந்த பாராளுமன்றத்திற்கு பிரவேசித்து இருக்கின்றார்கள். குறிப்பாக வீடமைப்பு சமூக அபிவிருத்தி சம்பந்தமான அமைச்சர் ஒரு மாற்றத்தை ஏற்படுத்த வேண்டும் என்று துரிதமாக உழைத்துக் கொண்டிருக்கின்றார்கள். புதிய இரத்தங்கள் மலைநாட்டில் இருந்து பாய்ச்சப்பட்டிருக்கின்றபடியால் புதிய திருப்பங்கள் ஏற்படும் என்று நாங்கள் நம்புகின்றோம். அதேவேளை அந்த சமூகம் ஏற்கனவே இங்கே குறிப்பிட்ட ஒரு கருத்தினை நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். யாழ்ப்பாணத்தில் உள்ள அந்த தெற்காசியாவிலே பிரபல்யமான ஒரு வாசிக சாலை எரிக்கப்பட்டதற்காக எங்களுடைய பிரதம மந்திரி அவர்கள் இந்த சபையில் மன்னிப்பு கேட்டது போன்று, அதாவது நீண்ட காலமாக நாட்டுக்காக உழைத்துக் கொண்டிருக்கின்ற தோட்ட தொழிலாளர்களை இன்றும் நாங்கள் லயங்களில் அடைத்து வைத்திருக்கின்றோம் என்கின்ற ஒரு விடயம் ஒரு பாரிய ஒரு மன உளைச்சலை ஏற்படுத்தக்கூடிய ஒரு விடயமாக இருக்கின்றபடியால் அந்த மக்களின் கண்ணீர், அவர்கள் வடித்த அந்த செந்நீர், இவற்றிற்குரிய சரியான விமோசனத்தை அல்லது அதற்குரிய சரியான விடையினை நாங்கள் கொடுக்கவில்லை என்றால் அவர்களுடைய சாபம் என்றும் இந்த அரசின் மீது விழுந்து கொண்டிருக்கும். எனவே அந்த மக்களின் விமோசனத்திற்காக அவர்களது உழைப்புக்கு கொடுக்கின்ற ஒரு பரிசாக அவர்களுக்கு உரிய காணிகளையும் வழங்கி அவர்களுடைய வாழ்க்கையில் மறுமலர்ச்சி ஏற்படுத்தக்கூடிய விதத்தில் செயற்பட வேண்டும் என்று கூறிக்கொள்வதோடு, எங்களுடைய கிராமிய பொருளாதார பிரதி அமைச்சரிடம் மீண்டும் கேட்டுக் கொள்வது, இந்த ஆண்டில் உங்களுடைய அதிரடியான அபிவிருத்தி நடவடிக்கைகளை மாகாணங்கள் தோறும் விஸ்தரிக்க வேண்டும். உங்களுடைய ஒவ்வொரு செயற்பாடுகளையும் நாங்கள் மிக அவதானித்துக் கொண்டிருப்போம். நீங்கள் செய்வீர்கள் என்று நாங்கள் நம்பி நான் எனது உரையினை நிறைவு செய்கின்றேன். நன்றி.
தேங்க்யூ.